ಅರಿವೆ ಶರಮಣೀಯ ದರ್ಶನ ಮಂದಹಾಸರುಚಿರಾನನಾಂ ತುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರ ಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯ ಸುಖನಾ ಸಾಗರ ಶ್ರೀ ಹರಿ ಮಾರಾ ಪಿಯೋ ಪರಮಾನಂದ ಅಂತರನಾಧಣೀ ಮಾರಾ ಸ್ವಾಮಿ ಸಹಜಾನಂದ ಪೂರ್ಣ ಪುರುಷೋತ್ತಮ ಪ್ರಭು ಶ್ರೀಹರಿ ಪರಾತ್ಪ ಕೃಪಾ ಕರಿ ದಿಲೆ ವಸ್ಯಾ ಜಾಣೀ ಪೋತಾನು ಘರ್ ಓಂ ಶ್ರೀ ಪೂರ್ಣ ಪುರುಷೋತ್ತಮಾಯ ನಮೋ ನಮಃ ಶ್ರೀ ಘನಶ್ಯಾಮಾಯ ನಮೋ ನಮಃ ಶ್ರೀ ಹರಿ ಕೃಷ್ಣಾಯ ನಮೋ ಬೋಲೋ ಸಹಜಾನಂದ ಸ್ವಾಮಿ ಮಹಾರಾಜ
ನೀ ಜಯ
ಶ್ರೀ ಹರಿ ಕೃಷ್ಣ
ಮಹಾರಾಜ ನೀ ಜಯ
ಹಿಂಡೊಳೆ ಜುಲ್ತಾ ಅಕ್ಷರಾಧಿಪತಿ ಪೂರ್ಣ ಪುರುಷೋತ್ತಮ ಭಗವಾನ್ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನ್ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಅತಿ ವಾಲಯವ ಸಂತೋಪಾರ್ಷದ್ದು ಭಗವಾನ್ ಅನ್ನ ಸಂತೋನೆ ವಾಲಯವ ಆಪ್ ಸರ್ವೆ ಸತ್ಸಂಗಿಯೋನೆ ಅಮಾರ ಭಾವತಿ ಜಯ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಆಜನಿ ಆ ಶುಭ ರವಿಸಭಾ ಆನಂದನ ಆ ಸಹಜಾನಂದ ಯುವಕ ಮಂಡಳೆ ಅತಿ ಉತ್ಸಾಹಿ ಭಾವತಿ ಆಯೋಜಿ ಛೆ બે દિવસનું આ સુંદર આયોજન ભલે વરસાદનું ઘણું બધું તાંડવ છે છતાં પણ હરિભક્તો દૂર દૂરથી ખૂબ ઉત્સાહથી અહીંયા આવીને લાભ લઈ ગયા માટે સંપૂર્ણ સફળ થયું છે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સર્વાત્મા ઈષ્ટદેવ આપણા વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ હૈયાનો હાર સર્વા અવતારી એમની ભક્તિ એમની નિષ્ઠા એમનો સત્સંગ એમનો ધર્મ આપણને જે પ્રાપ્ત થયો છે મેં કાલે પણ કહ્યું હતું આનાથી કોઈ મોટી ભાગ્યની વાત હોઈ શકે નહીં બસ હવે તો આ સત્સંગમાં એકાંતિક થવું એકાંતિક એટલે અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ આપણી રહેવી જોઈએ આજની કથાની છેલ્લી કડીઓ અખંડ વૃત્તિની હશે એટલે પ્રારંભમાં હું એની સ્મૃતિ કરાવું છું એક વાદનો ખ્યાલ રહેવો જોઈએ કે ભગવાન સ્વામિનારાયણે લોયાના છઠ્ઠા વચનામૃતમાં એમ કહ્યું કે સત્સંગ મળવો દુર્લભમાં દુર્લભ છે સર્વે સાધનનું ફળ આ સત્સંગ છે પણ સત્સંગ મળ્યા પછી દુર્લભમાં દુર્લભપણું શું તો એકાંતિકપણું સત્સંગીમાં આવે એ એકાંતિકપણું સત્સંગ મળ્યા પછી દુર્લભ છે અને એકાંતિકપણું કોને કહેવાય તો ભગવાને એમ કહ્યું કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય યુક્ત જે ભક્તિ કરે અને એની જ્યારે પક્વતા થાય ત્યારે ભગવાનના સ્વરૂપમાં ભક્તની વૃત્તિઓ સહજ સ્વભાવે અખંડ રહ્યા કરે એને એકાંતિકપણું કહેવાય અને એ આવી રીતે ભગવાનના વાલા સંતોના સાનિધ્ય સત્સંગ કરવાથી પ્રાપ્ત થાય છે ભગવાનના સ્વરૂપમાં જેના મનની વૃત્તિ રહે નહીં તે ભગવાનનો ભક્ત નહીં એમ મહારાજે વચનાવટમાં કહ્યું પરંતુ સત્સંગમાં આવતો હશે તો ધીમે ધીમે સાધુની વાત સાંભળતા સાંભળતા તે પરમેશ્વરનો અખંડ વૃત્તિ રાખનારો ભક્ત થશે થશે. કેમ જે આ સત્સંગનો એવો પ્રતાપ છે, મીણબા જેવા ભક્તના આખ્યાનને સાંભળીને આપણામાં જરૂર એવી ખુમારીને જોમ પ્રગટ થશે કે આપણે ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપમાં હવે કાળજીપૂર્વક ચિત્તની વૃત્તિ અખંડ રાખવી છે, રાખવી છે, રાખવી છે. જેના દિલમાં ભગવાન પ્રત્યે પ્રેમ હશે, જેના અંતરમાં ભગવાન તરફનું સાચું ખેંચાણ હશે, જેને ખરેખર એમ મનાતું હશે કે મારો આત્માનો આધાર, મારા આત્માનો આત્મા, મારું સર્વસ્વ, મારો આનંદ, બસ મારો સહજાનંદ છે, મારો હરિકૃષ્ણ મહારાજ છે, મારો ઘનશ્યામ મહારાજ છે, બસ મારે માટે તો બસ એ જ બધું છે, એ જ મને મળો, એને જ મારે મળવું છે, એમાં જ ડૂબવું છે, એનો જ આનંદ પામવો છે, એના જ દાસ આવવું છે, એની સેવામાં રહેવું છે, આવા જ એના હૃદયમાં વિચારો આવતા હશે એને આ કથા અમૃત જેવી નીવડશે અને એને જરૂર જોમ ચડશે કે ભગવાનને અખંડ સંભાળવાનું જ કામ હવેની બાકીની જિંદગીના દરેક શ્વાસોમાં કરવું છે. ક્યાંથી મળે આવા ભગવાન, ક્યાંથી એમાં આપણે મન રાખવાની વાતો મળે ને મન રે, હે હોય જ ક્યાંથી. સર્વે અવતારનું મૂળ છો વાલા તમે, ચોર ઘૂસી જાય છે ને ધ્યાન નથી રહેતું, તો ચિત્ત ચોર ઘૂસી જાય એમાં ધ્યાન ક્યાંથી રહે કોઈનું, હે સારું થયું. આવા તમે લાડ લડાવો છો મહારાજને, એને જોઈને મને દિલમાં બહુ આનંદ થાય છે કે ઘરોઘર ઘનશ્યામ મહારાજ લઈ જાય. કાલે 12 ઘનશ્યામ લઈ ગયા સ્ટોલમાંથી. આમ બધા ઘરે ઘરે તમે ઘનશ્યામ વસાવશો તો તમારા ઘર બધા મંદિર બની જશે, અક્ષરધામ બની જશે, અને તમે અક્ષરધામના મુક્ત પૂજારી બની જશે. અને આપણે એ જ કરવું છે ને મહારાજ, આપણને અક્ષરધામના મુક્ત બનાવવા તો અહીં આવ્યા હતા. ભલા ઇસમે રોકાવટ કાયકી, હે લાગી જાઓ બધા મહારાજમાં. ભગવાનનું સુખ, ભગવાનનું દર્શન, ભગવાનનો સ્પર્શ, ભગવાનની સેવા આપણે ક્યાંથી હોય. એમાં અમે તો સાધુ થઈ ગયા, ભગવાનને ખોળે બેઠા એટલે અમને તો કદાચ મળી જાય માની લો, પણ તમને સંસારીને ક્યાંથી. આજ તો કળિયુગમાં ભગવાનના ભક્તો નારાયણ પરાયણ થયા છે. મોટી કૃપા છે પુરુષોત્તમ નારાયણની. ઘર ઘર મંદિર ને ઘર ઘર પૂજારી ને ઘર ઘર અક્ષરધામ ને ઘર ઘરના સભ્યો અક્ષર મુક્ત. આ સત્સંગ તો કેટલો દિવ્ય અને મહાન છે, એની સામાન્ય બુદ્ધિવાળાને ખબર પડે એવું નથી. જેની બુદ્ધિ ઝીણી હોય, જેને શાસ્ત્રોનો અભ્યાસ હોય, જેને કલ્યાણનો ખપ હોય, જે ખટકો રાખીને ભગવાનનો સાક્ષાત્કાર કરવા માટે ઝઝુંબી રહ્યો હોય, એને આ બધી ઝીણવટની ખબર પડે. એને ખ્યાલ આવે કે આવું તો હોય નહીં, આવું તો મળે નહીં, આ તો ક્યાંથી આપણા ભાગમાં, એમ એને અંદરમાં ઉમળકા આવે, ઉત્સાહ ચડ્યો. બાકીનાને તો હવે અક્કલ નથી, ખપ નથી, મોક્ષનું કોઈ જ્ઞાન નથી, શાસ્ત્રોનો કોઈ અભ્યાસ નથી, એવાને તો હું હવે સમજાય આમાં મને કયો. ઝવેરી હોય હીરાને પારખે, હો બીજાનું કામ નથી. અને ભગવાનના સાધુને જે એવા હોય ની ઓળખે, બધાનું કામ નથી. ભગવાનના સારા સારા ભક્તો, ઘણા ભાઈઓ હોય, ઘણા બાઈઓ હોય, પણ એને ઓળખી શકવાની જેનામાં પરમેશ્વરે આપેલી શક્તિ હોય એ જ ઓળખી શકે. ભગવાનને ભગવાનના ભક્તોને ઓળખવા એ એક મોટી તાકાત છે. બધાને એ તાકાત પરમેશ્વરે આપી હોતી નથી. જેને આપી છે એને વંદન છે, એ ધન્ય ભાગ્યશાળી છે. અને હરિભગત હજારો હોય, એમાંથી કોક એવા હોય કે જે ભગવાનને રહ્યાનું ઘર હોય. હાથી તો ઘણાય હોય, એમાં કોક હાથીના માથામાં હાચા મોતી નીકળે. સરોવર તો ઘણાય હોય, એમાં કોક સરોવરમાં જ કમળ થાય. અને આવડા મોટા સંસારમાં ઓછા ઘર છે? કોક ઘરમાં જ સતી નારી હોય. અને આ દુનિયામાં તો ઘણાય હશે, ભારતમાં જ 35 લાખ સાધુ છે, એમાં ભગવાન જેમ આ રહીને બોલે ને હાલે ને સૌના કલ્યાણ કરે એવા સાધુ પણ કોક હોય. ભગવાન સ્વામિનારાયણ ની કૃપા થાય ત્યારે એમનું દાસત્વ કરવાની, એમની આજ્ઞામાં રહેવાની પરમેશ્વર આપણને તક આપે છે, રૂડો રૂપાળો ચાન્સ આપે છે, એક અવસર આપે છે. જો એવા સંતની આજ્ઞામાં રહીને જીવનને આપણે ભગવાન તરફ મોડ દઈ દઈએ ને તો અનાદિ મહામુક્ત બની જઈએ છતે દેહ. કેમ જે અનંત કોટી બ્રહ્માંડનો સ્વામી, અક્ષરધામનો અધિપતિ, સર્વ અવતારનો ધરતા, સર્વનું કારણ, પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ આ બ્રહ્માંડની અડધી આવૃદાઈ અહીં આવ્યા ઉત્તર હિન્દુસ્તાનમાં છપૈયા ગામે માં ભક્તિ અને પિતા ધર્મને આંગણે બાળક બન્યા. અને એમણે જે ખેલ ખેલ્યો અને એમણે જે એમના સ્વરૂપની અદ્ભુત વાતો કરીને જે સમાધિઓ દ્વારા ને પરચાવો દ્વારા જીવોને પોતાની જે સર્વોપરિતા, પોતાનું અદ્ભુત જ્ઞાન જે આપ્યું છે એ દુનિયાના કોઈ ગ્રંથોમાં નથી. માટે સ્વામિનારાયણ સર્વોપરી છે. છેતુમાલા ટીકામાં રઘુવીરજી આચાર્ય મહારાજે કહ્યું છે કે સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી સર્વ અવતારના કારણ અવતારી જે નથી સમજતા તે મંદ બુદ્ધિ વાળા છે. સર્વે અવતાર નું મૂળ છો તમે પોતે પરાત્પર, અમને વાલમ તારવા, હે અમને વાલમ તમે તારવા, આજ આવ્યા અવની ઉપર, સ્નેહે અમને લડાવ્યા તમે લાખો લાખો લાડ હો, સ્નેહે અમને લડાવ્યા તમે લાખો લાખો લાડ, શું કહું મારા હે વાલમા, શું કહું મારા હે વાલમા, અહો અહો તમારો પાડ, ગાવા અવસર આવ્યો મારે ભાગે તમારા ગાન, ગાવા અવસર આવ્યો આજ મારે ભાગે તમારા ગાન, તેથી ધન ધન થયો છું એમ માનું છું હું જ્ઞાન, તમારા ભક્તનો મહિમા, તમારા ભક્તનો મહિમા મારે ગાવો છે અપાર, તેથી એવા ગુણ મળે મને જેથી મળે તમારો પ્યાર, બસ જોઈએ મારે તમારો પ્યાર, તમે આવ્યા મુક્તો લાવ્યા, હે તમે આવ્યા અહીં મુક્તો લાવ્યા, થયા એના ઇતિહાસ ખોળી સંશોધન કરી હવે ઇતિહાસોને, ખોળી સંશોધન કરી હવે કહેવા મારે ભક્તો પાસ, કહેવા છે મારે ભક્તો પાસ, ધરી મનુષ્યના દેહને પ્રેમે સેવા પુરુષોત્તમ, ધરી મનુષ્યના દેહને પ્રેમે સેવા પુરુષોત્તમ, એવા રાણી મીણબાઈને, હે એવા રાણી મીણબાઈને નમે માથા અણનમ, નમે માથા અણનમ, એના ગુણ લગાવું છું ગાઉં છું, બસ રાજી કરવા મહારાજ, એના જેવો મહિમા મને, એના જેવો મહિમા મને તમે દેજો મહારાજ, તમે દેજો મારા રાજ. સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રોમાં ઇતિહાસોમાં કાળુભાર અને કાંઠડે આવેલા એ કરિયાણા ગામની વાતો અદભુત અદભુત લખી છે. આપની આગળ એ પ્રસંગો રજૂ કરતા મારા દિલમાં ઘણો બધો આનંદ થાય છે. કેમ જે મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની આ અનુપમ ગાથાઓ છે, એના લીલા ચરિત્રો છે, એના ભક્તોની નિષ્ઠા અને ખુમારી, પ્રેમ અને બળ, સમર્પણ અને સેવાની આ કથા છે. મનુષ્ય દેહે, મનુષ્ય દેહમાં રહેલા પુરુષોત્તમને જેણે ઓળખીને સેવી લીધા, એ જે આનંદની વાતો છે જેને પ્રગટ કથાઓ કહેવાય, એ આપની આગળ હું પ્રસ્તુત કરું છું. એ કથાઓને જીવનમાં અતિ અગત્યતા આપવી ઘટે છે. પરોક્ષ ભક્તોની તો આ દુનિયામાં કાંઈ તાણ નથી, પણ પ્રગટના જે ઉપાસકો છે, પ્રગટ જેને ઓળખાણા છે, પ્રગટમાં જેના હૈયા હોમાણા છે, પ્રગટને જેણે ઝાલી પાડ્યા છે, પ્રગટને જેણે સેવી લીધા છે, પ્રગટમાં જે હોમાઈ ગયા છે, એવાને લાખો વંદન છે. ઘણા એમ કહે છે કે ભગવાન વર્ષો પહેલા થઈ ગયા, ઘણા એમ કહે છે કે ભગવાન અક્ષરધામ ક્યાંક છે એમાં બેઠા છે, પણ જેને ભગવાન સાક્ષાત છે એવાને મારા લાખો વંદન છે. ભૂતકાળમાં હશે ને ભવિષ્યકાળમાં થશે, ક્યાંક દૂર દેશમાં બેઠા છે જેના ભગવાન, એવા ભગતને કાંઈ બહુ જાજુ સુખ મળતું નથી, પણ જેના ભગવાન જેની હારો હારે આનંદ કરતા હોય ને, સુખ દેતા હોય ને, વાત કરતા હોય ને, ભેટતા હોય ને, એ જે મજા છે એ પ્રગટ ઉપાસકોને હોય છે, પરોક્ષને નહીં. મીણબા પ્રગટના ઉપાસક છે, ભગવાન સ્વામિનારાયણ પ્રગટ છે, અને એની આ કથા આણંદ સહજાનંદ યુવક મંડળ દ્વારા આજ આણંદમાં પ્રગટ થઈ રહી છે. વાલા ભક્તો, વિક્રમ સંવત 1867ના કાળની આ વાત છે, 67માં અષાઢી વર્ષ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે જન્માષ્ટમી ઉત્સવ કરિયાણામાં કર્યો છે. મહારાજ ઉત્સવ ઉપર સ્વેચ્છાથી કરિયાણા પધાર્યા છે, સ્વેચ્છાથી પોતે પોતાની મેળે રાજી થઈને પોતાના પ્રેમી ભક્તોને સુખ દેવા પધાર્યા છે. આને કહેવાય અલભેલો અઢળક અઢળ્યા ને લહેરી આવ્યા, આજ લહેરમાં સમજ્યા દુખિયા જીવ સુખિયા કર્યા, એ વાત જ આખી જુદી છે. અને સમર્થથી શું શું ન થાય, જેનો કોઈ ધણી નથી, જેનો કોઈ ઉપરી નથી, કાળ કર્મ ને માયા જેની આજ્ઞામાં હાથ જોડીને બિચારા ઉભા રહે છે, પ્રકૃતિની અણી ઊંચી થાય તો ધ્રુજવા માંડે બિચારા, એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ સર્વે ધામના ધામી એ કરિયાણા પધાર્યા જન્માષ્ટમીનો ઉત્સવ કરવા. નક્કી કર્યું છે એ કરિયાણામાં જન્માષ્ટમીનો ઉત્સવ કરવો છે. મહારાજનો એક કોઠારી હતો હીરોવાણીઓ, મહારાજ એની યારે ઘણી વખત લીલા કરતા, ભીમનાથ મહારાજ ગયા હતા ને ત્યાં ત્યાં રુદ્રી કરાવીને આ હીરાવાણીયા કોઠારીને ભારે મહારાજે હેરાન કરેલો, પૈસા ખર્ચાવી નહીં ક્યાં. પછી મહારાજ કે અહીં કેવા, એવી જ કાંઈક અહીંયા વાત થોડીક છે. મહારાજે કહ્યું હીરાભાઈ, તો કે બોલો 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 મહારાજ. ભલે પ્રભુ, અમારે અહીંયા જન્માષ્ટમીનો સમયો કરવો. ભલે ભલે મહારાજ કરો. મહારાજ કે એને માટે સામાન મગાવવો પડશે. બોલો, નોટપેન લાવો, લખો. હીરાભાઈ કોઠારી નોટપેન લખવા બેઠા, મહારાજ માંડ્યા સામાન લખાવવા, અને પછી યાદી લખાવીને બોલ્યા, જાઓ ભાવનગરથી સામાન લઈ આવો. હીરોભાઈ કે મહારાજ શેનો લઈ આવું, કાવડિયા વિના કામ થાય નહીં, દામ વિના નામ લેવાય નહીં, રૂપિયા જોઈને મહારાજ આ તમે જે લખાવ્યું છે ને એ 500 રૂપિયા વિના આવે નહીં, 500 રૂપિયા જોશે, રૂપિયા વિનો શેનો લઉં. મહારાજ કે હામી ઓરડીમ જાઓ, ન્યાજે શું કરવાનું, એ તો ઢોર બાંધવાની ઓરડી છે, ઢાળિયું કહેવાય ને. મહારાજ કે ત્યાં જાઓ, બધું છઈ રહે. હીરોભાઈ કોઠારી સામી ઓરડીમાં ગયા. કરિયાણામાં બનેલી આ કથા છે, આ બે ગાલમાંથી નીકળેલું ગાલ પુરાણ નથી, આ બધી સત્ય ઘટનાઓ છે. ગાલ પુરાણ ગાવાની મારે નવરાઈ નથી, તમારે કદાચ સાંભળવાની હોય તોય. એમાં ભલા હું શું કામ ટાઈમ બગાડું? હું તો આ બધી નક્કર વાતો કરવામાં જ મારા સમયના દરેક શ્વાસો વાપરવા માગું છું, કે જે વાત નક્કર છે, ઓરિજિનલ છે, હકીકત બની ગયેલી ઘટનાઓ છે, ભગવાન સ્વામિનારાયણની દિવ્ય અલૌકિક લીલાઓ છે, એ મારે તમારી આગળ ગાવાની. કેમ જે એમાં મારું તમારું બેયનું કલ્યાણ છે. અને એવી જે અદ્ભુત લીલાઓ અનુભવો સંતોએ લખ્યા છે, અને સંતોએ લખ્યા છે એ હું હાથમાં લઈને વાંચીને કહું તમને, એટલે આમાં ગપ્પુ આવે જ નહીં. હા, મેં પુસ્તક હોય ને, શું અદ્ભુત વાતો છે. હજી તો દુનિયાના માણસ કોઈ સ્વામિનારાયણ ભગવાનને, સ્વામિનારાયણ ભગવાનની લીલાને, એમની સર્વોપરિતાને, એમનો અદ્ભુત જે આ લોકમાં આવીને મોક્ષનો જે આખો આયોજન ને કાર્યક્રમ જાણે છે જ ક્યાં? હજી દુનિયા જાણે છે જ ક્યાં આ બધું? આ તો બહુ બધી મોટી વાતો છે. હીરો ભગવાનનો વિશ્વાસ રાખીને હા મેં ઓરડીમાં ગયો, નજર કરીને જોયું, ત્યાં તો ઘીનો દીવો બળે છે. એક બાજોઠ ઉપર સાક્ષાત માં ચતુર્ભુજાળી લક્ષ્મીદેવી બેઠા છે. આગળ સોનામોરનો, ચાંદીનો, હીરાનો, ધનનો ઢગલો પડ્યો છે. સાંગામાચી ઉપર બેઠેલા લક્ષ્મીદેવી બોલ્યા, હીરાભાઈ. બોલો બોલો શેઠ, કેમ આવ્યા? હીરોએ સમજી ગયો કે આ લક્ષ્મી છે. હાથ જોડે, માં માં રૂપિયા લેવા આવ્યો છું. રૂપિયા જોઈએ છે? હા. કેટલા? 500. આમાંથી લઈ લે. હીરે રૂપિયા 500 ગણ્યા. રૂપિયા ગણતો જાય ને માતાજી સામું જોતો જાય. ઘીના દીવાના અંજવાળામાં માતાજીનું રૂપ અને રૂપિયાને સોના ચાંદીના ઢગલા, હીરો કે બોલબાલા છે. 500 જ લેવાય આમાંથી, તો આઘું પાછું કરાય નહીં. 500 રૂપિયા લઈ લીધા. જોળીમ ભરીને મહારાજ પાસે આવ્યા. બહાર નીકળીને પાછું વળીને જોયું, ત્યાં તો કોઢમાં ગાય બાંધેલી ભાળી, છાણ મૂતર ગંધાય. લક્ષ્મીજી ફક્ષ્મીજી કાંઈ નમળે. હો મહારાજ, કે કેમ થયું શેઠ, રૂપિયા લાવ્યા? હા. તો કે લાવ્યો પ્રભુ. શું હતું? ત્યાં ઢોર બાંધ્યા હતા? તો કે ના, માં લક્ષ્મી હતા. રૂપિયા તો બહુ હતા, પણ તમે 500 જ કીધા હતા ને. ઠીક છે, જાઓ ભાવનગરથી સામાન લઈ આવો. પછી હીરોભાઈ ભાવનગર ગયા, અને જે જે મહારાજે કહ્યું હતું એ બધો જન્માષ્ટમીનો મહોત્સવ થાય અને ઉપયોગી સામાન લઈ અને આવ્યા છે. પુરુષોત્તમ ચરિત્રમાં દલપતરામ કવિ અદ્ભુત લખે છે. દલપતરામ કવિનો ગ્રંથ છે. કરિયાના મે કૃપા નિધાન, સભા ભરી બેઠે ભગવાન, જન્માષ્ટમી ઉત્સવ ને વાર છે. મહારાજ કરિયાણામાં એક દિવસ સભા કરીને બેઠા છે. અદ્ભુત ચરિત્ર આવે છે. ત્રિભુવન નાયક બોલે તબ હી, સંત દાસ આવત હૈ અબ હી, સ્વામિનારાયણ ભગવાનના એક સિદ્ધ દશાવાળા સાધુ હતા, દિવ્ય અલૌકિક દેહ ભાન રહિત. ભગવાનની ઈચ્છાથી બદ્રિકાશ્રમ ગયા હતા, ત્યાંથી આવે છે. જેતલપુર આવ્યા, પછી કુંડલની નદીમાં નાયા, પછી ત્યાંથી ભણેણી ગયા. એ ફરતા ફરતા સાધુ આવે છે, પણ શરીર ઉપર કપડાં નથી, દેહ ભાન નથી, દિવ્ય સાધુ છે. આકાશ માર્ગે હાલ્યા આવે છે, પૃથ્વી પર નહીં. મહારાજે કહ્યું કે સંતદાસ પધાર રહે હૈ, इतने में उत्तर से जोगी, इतने में उत्तर से जोगी, आए दिगंबर अंग अरोगी,
आए दिगंबर अंग अरोगी, अवधूत योगी छे। મહારાજે પાર્ષદોને કહ્યું કે આ તો ગામ છે, વસ્તી છે, ભાઈઓ ભાઈઓ બધા બાળકો હોય, જાઓ દોડો, કપડાં પહેરાવી દો ને ઊભા રાખી। પાર્ષદો દોડ્યા કપડાં લઈને, ઠહેરો, બાબાજી નીચે આ જાય, ભગવાન કી આજ્ઞા હે, કપડાં પહેરી લીજે। સંધ્યાજીને કપડાં પહેરાવ્યા અને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ ભાળીને સંધ્યાજી કેવી રીતે આવ્યા। દલપતરામ કવિ લખે છે પોતાના પ્રાઇવેટ ગ્રંથમાં, હરિલીલામૃત તો એને વિહારીલાલજી મહારાજને નામે લખ્યો, આ એને પોતે એના નામથી ગ્રંથ લખ્યો છે, અભયસિંહ દરબાર લખાયો।
વસજું હી ધૈનું પ્રતિ ધાવે,
જેમ વાછડું ગાય પ્રત્યે દોડે,
યૌ હરિસન મુખ દોરત આવે,
એવી રીતે ભગવાનની સન્મુખ દોડ્યા આવ્યા।
હર દોરત આવે,
ભગવાન સ્વામિનારાયણ કરિયાણામાં બેઠા છે, સંત દાસજી આવીને પરમેશ્વરને દંડવટ કર્યા બદ્રિકાશ્રમની રીતે, અને પછી ઊભા થઈને ભગવાનને ભેટવા દોડ્યા, એટલે મહારાજે ઊભા થઈ ગયા, હામે મહારાજ દોડ્યા અને સ્વામીને બથમાં લીધા, પછી છૂટા પડ્યા, પછી બે જણા 20 ડગલા પાછા હટ્યા, અને પછી બે દોડ્યા ને વળી ભેટ્યા, પાછા વળી બે છૂટા પડ્યા, 20 ડગલા પાછા ગયા બે અને વળી દોડ્યા। ત્યારે હરિભક્તો કે આ કેવું, હે મહારાજ આ કઈ રીત? મહારાજ કે બદ્રિકા આશ્રમમાં ભેટવાની આવી રીત છે, અને આ સ્વામી બદ્રિકાશ્રમમાંથી આવે છે એટલે જ્ઞાની રીતના થઈ ગયા છે, એટલે આપણે એની રીતને જરા અનુમોદન આપવું પડે। આવી રીતે ભેટા અને સંતદાસજીના નેણમાંથી આંસુડાની ધારા વહે છે, વાણી સ્વામીની ગદગદ છે, ભગવાનને ભેટી પડે છે અને આંખોથી આંસુડા ટપ ટપ મહારાજના ખભા માથે પડે છે। આવી અદ્ભુત લીલા કરિયાણાની સભાજનો જોઈ રહ્યા છે। પછી મહારાજે સંતદાસજીને કહ્યું, બેઠ્યા સ્વામીજી, બેહાડ્યા, મહારાજ બેઠા, સભા બધી પગે લાગે છે। મહારાજ કે સંદાસજી, આપ તો બ્રહ્માંડમાં સર્વત્ર ફરો છો, દિવ્ય પુરુષ છો, ક્યાં ફરી આવ્યા, શું શું જોઈ આવ્યા, વાત કરો સભામાં। સંદાસજી બોલ્યા, મહારાજ શું વાત કરું,
યત્ર યત્ર સ્થિતા સ્થાને અવતારાસ્તે અવતારિણઃ સ્મરંતિ ત્વામ હરે સાક્ષાત નર નારાયણાદયઃ।
મહારાજ એવા આપ મારા નૈણાને આગે બિરાજો છો, હું શું કથા કહું? મહારાજ કે કાંઈ વાંધો નહીં, સંતદાસજી ભૂખ્યા થયા છે, એને માટે કાંઈ જમવાનું હોય તો લાવો, મીણબા કે મહારાજ પેંડા છે, લાવો તાહડો ભરીને। મીણબાએ તાહડો ભરીને પેંડા લાવ્યા, સંતદાસજીની આગળ મૂક્યા, સંતદાસજી બ્રહ્મસ્થિતિમાં છે, એમને ખ્યાલ પડતો નથી કેમ ખાવું, પેંડાને સીધા બાસકા મરીને ખાવા માંડ્યા, પેલું નાનું છોકરું ખાય ને એમ। ભગવાન સ્વામિનારાયણ કહે આમને દેહભાન નથી, ખાવાની ખબર પડતી નથી, એટલે મહારાજે ભૂકો કરી અને નાના બાળકને જે માં ખવડાવે ને એમ સંતદાસજીને કરિયાણામાં પેંડા ખવડે। સંતદાસજી આવી રીતે પેંડા ખાય છે, પણ ઘણાના મનમાં એવી શંકા છે કે કદાચ આ સાચું હોય કે ખોટું હોય કોને ખબર, હવે આવું તો કેમ માન્યામાં આવે, ખાય છે ને પાછી ખાવાની ભાન ન હોય। મહારાજ કે એમને કાંઈ ખ્યાલ નથી હું શું ખાઉં છું, અને હોય ને બધા એવા આળવિતરા, કાંઈ બધાને થોડો એવો ભગવાનનો અને સંતોનો દઢ વિશ્વાસ કે અલૌકિકતા સમજાણી હોય, હે ખોતરિયા ન હોય બધે, આજ ઢગલા બનશે તેથી કાંઈ કોઈ હશે જ નહીં, તેથી ઘણા હતા। એટલે ભગવાન સ્વામિનારાયણને એમ થયું કે મારે આમને સમજાવવું છે,
શુદ્ધિ વિના સો ખાત હે તાકી કર્ણ પ્રતીત, શુદ્ધિ વિના સો ખાત હે તાકી કરન પ્રતીત લૂન ખવાઈ મગાઈ કે સો ખાયો એ હરિત.
પછી મહારાજ કે તમને વિશ્વાસ ન આવતો હોય તો એમ કરો, મીઠું લાવો મીઠું.
પછી એક થાળી મીઠું ભરીને લેવા, સંતાજીની આગળ મૂક્યું, જેમ પેંડા ખાતા હતા ને મીઠું મેંડ્યા ખાવા, ખાઈ ગયા કેટલું, એ જ રીતે ખાઈ ગયા. ત્યારે સભાને એમ થયું કે ના 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 ના, આ સાધુને કાંઈ ભાન નથી ભગવાન સિવાય, આ તો સાચા બ્રહ્મરૂપ મહાત્મા છે. સંદાસજીને મહારાજે કહ્યું કે રાખો બંદર ખાવા. મહારાજ કે હવે અમને તો એ ખબર નથી કેટલું ખવાય ને ક્યાં સુધી ખવાય. પછી કહ્યું બેહો. પછી સભામાં બેઠા. પછી મહારાજ હરિભક્તોને કે તમારે કોઈને કાંઈ પૂછવું હોય તો સંદાસજીને પ્રશ્ન કરો, ઉત્તર આપશે. એટલે હરિભગત કે હે સ્વામી, ક્યાં ક્યાં ગયા હતા તમે, ક્યાંથી આવો છો? સીધો પ્રશ્ન પૂછ્યો, કોક બોલકો માણા હશે ફોટ લઈને. એટલે સંતદાસજી કે સાંભળો, આ બેઠા એ પ્રગટ સર્વાવતારી ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણની મૂર્તિ ધારી અને હું ઉપડ્યો. મારા હૃદયમાં નન્નાણી ભગવાનના દર્શનની ઈચ્છા થઈ, હરિ ઈચ્છાથી ઈચ્છા થઈ, કે મારી ઈચ્છા એવી હશે એમ નથી મને ખબર, એવું પાછા બોલ્યા. હરિ ઈચ્છાથી નન્નાણી દેવના દર્શનની ઈચ્છા થઈ, બોલો એમાં હરી ઈચ્છા. તે હિમાલય ઓળંગીને બદ્રિકા આશ્રમમાં નરનારાયણ ભગવાન પાસે ગયો. નરનારાયણ ભગવાનના દર્શન કર્યા, ઋષિમુનિઓ દર્શન કર્યા, ગંગા પહાડો બધું, ત્યાંનું અલૌકિક વાતાવરણ જોયું. નરનારાયણ ભગવાને ઊભા થઈને મારું સ્વાગત કર્યું, મારી કુશળતા પૂછી, આવવાનું કારણ પૂછ્યું. ત્યારે મેં નરનારાયણ ભગવાનને એમ કહ્યું કે પ્રભુ, આપના દર્શન કરવાની આશાથી આવ્યો છું. જ્યારે મેં આમ વાત કરી ત્યારે નારાયણ ભગવાન બોલ્યા, એ મારે તમને કહેવું છે. શ્રી નારાયણ બોલે તબ હી, પ્રગટે શ્રી પુરુષોત્તમ અબ હી, સર્વનિયંતા સર્વાધારા,
સર્વનિયંતા સર્વાધારા,
સર્વોપરિ પ્રભુ હિ, સર્વોપરિ પ્રભુ હિ સબસે ન્યારા,
સર્વોપરિ પ્રભુ હિ સબસે ન્યારા,
સર્વોપરિ પ્રભુ હિ સબસે ન્યારા, અક્ષર પર પ્રભુ અક્ષર ધામી,
અક્ષર પર પ્રભુ અક્ષર ધામી,
પ્રગટ શ્રી સહજાનંદ સ્વામી,
પ્રગટ શ્રી સહજાનંદ સ્વામી,
પ્રગટ શ્રી સહજાનંદ સ્વામી. અદ્ભુત વાત લખી છે ગ્રંથોમાં. હરિચરિત્રામૃત સાગરમાં પણ આ વાત છે, દલપતરામે લખ્યું એમાં પણ આ વાત છે, હરિલીલામૃતમાં પણ આ વાત છે. નારાયણ ભગવાન કહે છે કે અત્યારે અબહિ શ્રી પુરુષોત્તમ પ્રગટે, હમણાં ધરતી ઉપર પુરુષોત્તમ પ્રગટ્યા છે, એ સર્વના નિયંતા છે, સર્વના આધાર છે, સર્વોપરી પ્રભુ હી સબસે ન્યારા. બધા અવતારથી નોખા પાડી દીધા એને. સર્વોપરી કીધું પ્રભુ હી, એટલે એ ભગવાન જ સબસે ન્યારા, બધાથી ન્યારા છે. અક્ષર પર પ્રભુ અક્ષરધામી, એ તો અક્ષરથી પર અક્ષરધામના સ્વામી છે. સોય સહજાનંદ સ્વામી પ્રગટ ભયે હે, અબ પાંચાલ બિરાજત જેહી, ઈશ્વર કે ઈશ્વર હે યહી. સંતદાસજી અત્યારે પરમાત્મા પાંચાલ દેશમાં બિરાજે છે અને એ ઈશ્વરના ઈશ્વર છે. હમ આદિ બહુ રૂપ હે ઇન સત્તા કે અંશ, હમ આદિ બહુ રૂપ હે ઇન સત્તા કે અંશ, અમારા જેવા બહુ અવતારો એ મહાસત્તાના અંશ છે. સો પુરુષોત્તમ તનુ ધરી પાવન કિય વૃષવંશ, એવા જે સર્વાવતારી સર્વના કારણ ભગવાન ધરતી ઉપર આવ્યા અને એમણે વૃષવંશ એટલે ધર્મ વંશને પાવન કર્યો.
અદભુત વાત લખે છે.
જપત સબે સુર જાહી હમ પુનિ દર્શન ચિત ચહે.
જપત સબે સુર જાહી
નરનારાયણ ભગવાન કે છે
દર્શન ચિત.
હા જપત સબે સુર જાહી હમ પુનિ દર્શન ચિત ચહે.
જપત સબે
જેને બધા ઈશ્વરો જપે છે અને અમે નરનારાયણ દીક અવતારો પણ જેના દર્શન ચિત્તમાં ચાહીએ છીએ ઈચ્છીએ છીએ. હે હમ પુની દર્શન ચિત્ત છે.
તુમ દર્શન ત જીતાહી કિયો આયે યહ આશ્રમ મે. તુમ દર્શન ત જીતાહી
કિયો આયે. એમના દર્શન તજી કે ક્યો આયે આઈ શું કામ આવ્યા કે છે.
તુમ દર્શન તજી તાહી ક્યો આયે યહ આશ્રમ મે.
દર્શન તજી તાહી ક્યો આયે.
બાબા
હે જપત સબે સુર જાહી હમ હમ પુનિ દર્શન ચિત ચહે. હમ પુનિ દર્શન ચિત ચહે. તુમ દર્શન તજિતાહી ક્યો આયે યહ આશ્રમ મે.
અરે સંતદાસજી સ્વામી એના દર્શન કરવાની તો અમે ઈચ્છા રાખીએ છીએ એવા સર્વાવતારી અમારા ઉપરી ભગવાન પૂર્ણ પુરુષોત્તમ સહજાનંદ સ્વામીને છોડીને અહીંયા આ આશ્રમમાં તમે શું કામ આવ્યા. આવું સંતદાસજીને નરનારાયણે કહ્યું કે તમે અહીં શું કામ આવ્યા. જે છે તે ત્યાં છે. ભક્ત ચિંતામણીમાં એવું લખ્યું જે છે તે ત્યાં છે. આ પ્રસંગ ન્યાય લખાણો. આવી મને નરનારાયણ ભગવાને વાત કરી. અવતાર અવતારી ભેદ અહીં આખો ખુલ્લો પડી જાય છે. ન માનવું હોય એને માનવું પડે એમ છે કે સ્વામિનારાયણ સર્વોપરી સર્વ અવતારી છે. નરનારાયણ આદિ એના અવતાર છે એ એક કદી કહેવાય જ નહીં. આ સંતદાસની આવી અદભુત વાત સાંભળીને સભા આખી આશ્ચર્યચકિત થઈ ગઈ. પછી સંતદાસજી કે આવું નારાયણ ભગવાને મને કહ્યું અને પછી મિષ્ટ ફળ મગાવી અને નારાયણ ભગવાને મને જમાડ્યો. પછી હું ભગવાન શ્રીહરિના દર્શન કરવા માટે ત્યાંથી ચાલ્યો.
સુનહુ સબ સત્સંગી જો શ્રીહરિ સર્વોપરી. સબ સત્સંગી જો શ્રી હરિ સર્વોપરી. હે સ્વામી ઘન રંગી મહાભાગ જિનકો સો મિલે. અરે મહાભાગ જિનકો મિલે.
સંતદાસજી કહે છે કે સુનહુ સબ સત્સંગી. હે સર્વે સત્સંગીઓ સાંભળો. મહારાજ બેઠા છે, સભા બેઠી છે, કરિયાણામાં સંતદાસજી વાત કરે છે. સર્વે સત્સંગી સાંભળો. સુનહુ સબ સત્સંગી જો શ્રીહરિ સર્વોપરી. જે કોઈ એક સર્વોપરી પુરુષોત્તમ નારાયણ કહેવાય છે હે સ્વામી ઘનરંગી એ જ આ બેઠા એ સ્વામિનારાયણ સર્વોપરી સહજાનંદ સ્વામી છે. મહાભાગ્ય જિનકું મિલે. જેને આ મળ્યા છે એના મહાભાગ્ય છે. પણ એવા સમજાય તો પોતાના મહાભાગ્ય મનાય. જેને આ ભગવાન મળ્યા છે એના મહાભાગ્ય છે. મહાભાગ્ય એટલે કે ગોપીઓ જેવા નહીં, એનાથી તો અનંત ઘણા મહાભાગ્ય છે. એનું કલ્યાણ ગોપીઓ જેવું થશે એમ નહીં, એનું કલ્યાણ તો બહુ મોટું થશે. કેમ જે પૂર્ણ પુરુષોત્તમ સર્વ અવતારી સર્વ અવતારનું કારણ એને મળ્યા છે. એણે એવા જાણ્યા છે એવા માનીને સેવા છે. જેને અવતારને અવતાર એ બધું હરખું માનીને સેવા હોય એને આ ખુમારીને જોમ કોઈ દી ચડે નહીં. એને બધું હરખું છે. એ કેવી રીતે એમ કહી શકે કે ગોપીઓ કરતાં મારા અનંત ગણા ભાગ્ય વધારે છે.
કેમ જે હરખું માન્યું હોય ભાગે હરખું મનાય ને કલ્યાણી હરખું મનાય નોખું કેવી રીતે પડે? આઈ નોખવું પડે પછી ભાગ્ય નોખા પડે કલ્યાણ નોખવું પડે બધું નોખવું પડે. આવી સંતદાસજીએ સભામાં કરિયાણે વાત કરી અને એ બધાય ગ્રંથમાં લખાણી છે. સંતદાસની સાંભળી વાત થયા હરિજન સહુરળિયાત. સંતદાસની સાંભળીને વાત થયા હરિજન સહુરળિયા. બધા બહુ રાજી થયા. હવના દિલમાં વાત ચોખ્ખી થઈ ગઈ. થોડું ઘણું જેને ગોટાળ્યું હતું ને ગોબરી સમજણ હતી ને એને ચોખ્ખી થઈ ગઈ. પછી બોલી એક એક ન બોલી એક, પણ મનમાં ચોખ્ખું થઈ ગયું કે છે આમ જ.
શ્રીજી સર્વોપરી પરમેશ્વર,
આવું નક્કી થઈ ગયું દિલમાં. બીજા જેવા આને ના કહેવાય.
શ્રીજી સર્વોપરી પરમેશ્વર, તેમાં સંશય નવ રહ્યો લેશ.
આટલી આટલી વાતો છે, આટલા આટલા ગ્રંથો છે. આમાં બધું ચોખ્ખું 200 વર્ષ પહેલા કમ્પ્લીટ લખાણું છે. જેણે સ્વામિનારાયણને જોયા છે, કાનો કાન સાંભળ્યા છે, અનુભવ્યા છે, જેને પોતાને પરચા થયા છે, એ બધાએ ચોખ્ખું ચોખ્ખું અનુભવ પોતાના લખ્યા છે. એ બધાએ આપણા સંપ્રદાયની લાઇબ્રેરીઓમાં હસ્તાક્ષરે લખાયેલા પુસ્તકો પડ્યા છે. તેમ છતાંય સંશય રહે અને ચોખ્ખું ન થાય તો સમજી લેવું કે કાંઈક બીજબળ ઘટે છે, કાંઈક પૂર્વનું પુણ્ય ઘટે છે, નહીતર ચોખ્ખું થઈ જવું પડે.
શ્રીજી સર્વોપરી પરમેશ્વર, એમાં સંશય નવ રહ્યો લેશ.
લેશ સંશય નો રહ્યો.
શ્રીજીની દિવ્ય મૂર્તિ રૂપાળે, સંત દાસની આગળ ચાલે, સંત દાસ ગયા કેડે કેડે,
પાછળ પાછળ ગયા,
નદી ઉતરીને સામે તેડે,
કાળુબાર નદી ઉતરીને સામે કાંઠે, મહારાજની પાછળ પાછળ સંતદાસજીની મૂર્તિ ત્યાંથી સભામાંથી ચાલતી થઈ ગઈ. અને એ જ વખતે ગઢડાથી જીવો ખાચર આવ્યા. મહારાજે સ્નેહથી બોલાવ્યા. જીવો ખાચર ભગવાનની પાસે ઉદાસ અંતરે કહેવા લાગ્યા કે મહારાજ, આ બધા કહે છે કે હમણાં જ સંતદાસજી અહીંથી ગયા, અદ્ભુત વાતો કરી. અરે રે, સંતદાસજીના દર્શન માટે તો હું ગઢડીથી આવ્યો હતો, એના દર્શન મારે થયા નહીં. કોણ જાણી કેટલેક દૂર વ્યાગ્ય હશે, જેના ભાગ્ય ભલા વખણાય તેને એવાના દર્શન થાય. બોલ્યા એમ નેણે નીર લાવી, ત્યારે દયા સિંધુને દિલ દયા આવી. મહારાજને દયા આવી કે જીવા ખાચરને દર્શન ન થયા. જે દિશામાં ગયા જ્ઞાનવાન, નિજ આંગળીએ કરી શાન. જે દિશામાં સંતદાસજી ગયા હતા ને એ દિશામાં મહારાજે આંગળીની હાન કરી. સંતદાસને પાછા બોલાવ્યા, થોડી વારમાં તે પાછા આવ્યા, વળી પાછા કરિયાણામાં એ સભામાં આવ્યા. જીવા ખાચરે દર્શન કીધું, નિજ ભાગ્ય ભલું ગણી લીધું. બ્રહ્મચારીએ ત્યાં કર્યો થાળ, દર્શન થઈ ગયું. ત્યાં બ્રહ્મચારીએ આવીને કહ્યું, મહારાજ થાળ તૈયાર. એટલે ભગવાન શ્રીહરિ જમવા પધાર્યા છે, મીણબાને ઓરડે મહારાજ જીમ્યા છે, પછી સર્વ સંતોને જમાડ્યા છે, પછી ભગવાન શ્રીહરિ બપોરે પહોંચ્યા છે. બપોર પછી જાગી કોગળા કર્યા, સુંદર સ્વાંગ સજો, અદ્ભુત સભા ભરાણી, પાટી ઉપર મહારાજ સૌને દર્શન દેવા બેઠા છે. પણ દિવ્ય અલૌકિક અદ્ભુત મૂર્તિ છે. હવની ચિત્તવૃત્તિઓ મહારાજમાં લોભાણી છે. એ વખતે મહારાજ મંદમાં હસતા બોલ્યા કે હે હરિભક્તો, આ સંતદાસજી સ્વામી મહા તપસ્વી છે, મહાજ્ઞાની છે અને દિવ્ય મૂર્તિ છે, એમના દર્શન થોડા પુણ્ય થાય નહીં. ત્યારે હરિભક્તો કે મહારાજ, અમને એક સંશય થાય છે. બોલો ને. આ સંદાસજી સ્વામી પગરખા પહેર્યા વગર ધરતી બધે ફરે છે, છતાં એમના ચરણ કોમળ જેવા કોમળ કેમ છે? કમળ જેવા કોમળ સંતદાસજીના ચરણ છે. ઉઘાડા પગે ચાલે એના ચરણ તો બધા એ થઈ જાય, બગડી જાય. ત્યારે મહારાજ કહે, આ સંત જે ભૂમિ ઉપર પગ મૂકે છે તે ભૂમિ કમળ બની જાય છે, કે જેથી એમના ચરણ કમળ જેવા છે. આવા સંત જ્યાં ફરે તે ભૂમિ પોતાના મહાભાગ્ય સમજે છે, ભૂમિ પોતાના મહાભાગ્ય સમજે છે. એમના ચરણના સ્પર્શથી ગંગાનું પાણી પવિત્ર બને છે, અને ગંગાના પાણીના સ્પર્શથી સમગ્ર સંસારના માનવી પવિત્ર બને છે. પણ આવા સંતના ચરણના સ્પર્શથી ગંગાનું પાણી પવિત્ર બને છે, એમ કહી મહારાજે સંતદાસને એવું કહ્યું કે સ્વામી હવે તમે સત્સંગમાં રહેજો. કે મહારાજ જેવી આજ્ઞા, આવી અદ્ભુત વાત બની. એ જ સમયે વરસાદે બહુ ખેંચ્યું, વરસાદ વરસતો નહોતો, મોલ સુકાવા લાગેલો, શ્રાવણ મહિનો ચાલે છે, દેહાખાચર વગેરે ભક્તો ભેળા થયા કે પ્રભુ પ્રગટ પુરુષોત્તમ આપણે આંગણે બેઠા છે અને માળો વરસાદ આવે નહીં, હાલો ને ભગવાનને કહી આપણે તો ક્યાં ત્યાં વૈકુંઠમાં ગોલોકમાં ધામમાં પ્રાર્થના કરવા જવું છે, આ આંગણે બેઠા છે. હરિભગત ટોળું ભેગું થઈને પુરુષોત્તમ નારાયણને કહે છે, પ્રભુ વરસાદે બહુ ખેંચ્યું ભણું અને મોલ હુકાય છે, દયા કરો વરસાદ વરસાવો, વરસાદ વરસાવો તો સૌને સુખ થાય નહીતર પીડા થાય. ત્યારે સંત સ્નેહી મહારાજ કહે, સાંભળો હરિભક્તો, સંત જ્યાં વિચરણ કરે ને ત્યાં વરસાદ આવે. કે અત્યારે સંતો બધા ગુજરાતમાં વિચરે છે તેથી ગુજરાતમાં વરસાદ ખૂબ થાય છે. જો સાધુ સંતો અહીં આવે તો અહીં વરસાદ થાય, અહીં સંતો નથી એટલે વરસાદે નથી, સંતો આવે તો વરસાદ થાય. હરિભક્તો કે મહારાજ પણ સંતોને અહીં બોલાવો ને, સંતોને બોલાવવા અમારા હાથમાં થોડું છે, જો સંતોની વાહે વરસાદ હોય તો સંતો તમારી વાહે છે, તમે સાધુને બોલાવો, સાધુ આવે એટલે સાધુની વાહે વરસાદ આવે, દયા કરો મહારાજ, અમારે તો બધું તમે તમારા પગ પકડી. મહારાજ કે બહુ સારું, તો લાવો કાગળ પેન, બેહાડો લઈયાને લખવા આવી ગયા પાટિયા લઈને. મહારાજ કે લખો, કાગળ લખ્યા સંતોને દેશ દેશાવરમાં અને કહ્યું કે તાબડતોબ વેગે ચાલનારા દૂતો કાગળ પહોંચાડવા જાય. પછી રાજાભાઈ વગેરે બરાબર ચાલનારા હરિભક્તો હતા, એ કાગળ લઈને બધા ઉપડ્યા અને જ્યાં જ્યાં સંતોના મંડળ હતા ત્યાં કાગળ આપ્યા. મહારાજે લખેલું કે વાલા અમારા પરમહંસોને સ્વામી સાત સહજાનંદજીના જય સ્વામિનારાયણ, કરિયાણામાં અમે જન્માષ્ટમી ઉત્સવ કરવા નિર્ધાર્યો છે, માટે વહેલા વહેલા આપ સંત મંડળ હરિભગતના સંઘ લઈને કરિયાણે પધારો. વાહ ભાઈ વાહ. સંતોને જેવા કાગળ મળ્યા, સમાચાર મળ્યા અને રાજી એવા થયા, એવા રાજી થયા, હવે તો ઊંઘ આવે નહીં, ખાવું ભાવે નહીં, કંઈ ભોગી કરિયાણા ને ક્યારે જોઈએ જગત કીર્તાર. અને સંતો એવા ત્યાંથી ઉપડ્યા કે જેમ તરસ્યા પંખી સરોવર તરફ દોડ્યા જાય, એમ સંતો કરિયાણા તરફ દોડ્યા આવે છો. સંતોને નજીક આવતા સાંભળી ગામના ભક્તોને સાથે લીધા, મહારાજે પાર્ષદોને સાથે લીધા ને કહ્યું કે જલ્દી તૈયારી કરો, સંતો આવે છે, મંડળો આવે છે, આપણે એમની હામાં જવું છે. સંતોને સાથે લઈને મહારાજ સંતોના સ્વાગત કરવા માટે ગામને પાદરે આવીને ઉભા રહ્યા છે. ગુજરાતમાંથી ઉતાવળા ઉતાવળા સંતોના મંડળો હાલ્યા આવે છે. ભગવાન સ્વામિનારાયણ સોગલાવાળી પાઘ પહેરી, જરકસી જામા પહેરી અને આમ હામાં ઊભા છે. આમ સંતોએ નજર કરીને જોયું કે મહારાજ જ છે, આ પાઘ, આ વાઘા, આ મૂર્તિ, આ છટા, અહો મહારાજ જ છે. મહારાજ જાણીને સાધુ દોડ્યા અને મહારાજને માંડ્યા દંડવટ કરવા. મહારાજ ત્યારે ઘોડે બેઠા છે. ભગવાન સ્વામિનારાયણને એમ થયું કે મારે મારા સંતોનો મહિમા સમગ્ર સંસારને જણાવવો છે. સંતોનો મહિમા હવને જણાવવા તત્કાળ ઘોડેથી નીચે ઉતરી ગયા, ઠેકડો મારીને એક સાથે અનેક રૂપ લઈ લીધા અને બધા સંતોને ભગવાને પગે લાગી લીધું પાટ લઈને, અને પાછા તત્કાળ એક રૂપે થઈ ગયા અને વળી સલાંગ મારી ઘોડે અસવાર થઈ ગયા. પછી બધા સંતો દંડવટ કરીને મહારાજ ઘોડે બેઠેલા છે, એમના ચરણને આમ સ્પર્શ કરી અને હવ પગે લાગ્યા છે ક્રમમાં, મહારાજ હવને આશીર્વાદ આપે છે, પૂછે છે, કોઈની હામું હસે છે, કોઈને બોલાવે છે, અને સંતોને આવી રીતે દર્શનનું ને સ્પર્શનું સુખ આપ્યું એટલે સંતના હૃદયમાં જે વિયોગનો તાપ હતો એ બધો સમી ગયો, શાંતિ થઈ ગઈ. અને પછી ભગવાન સ્વામિનારાયણ વળી ઘોડેથી છલાંગ મારીને હેઠે ઉતર્યા. અને સૌ સંતોને કહ્યું કે અમારે તમને બાછમાં ગાલીને ભેટવું છે. સાધુ તો ઠેકડા માંડ્યા મારવા. કરિયાણા ગામને પાદર કે વાહ મારો વાલો અમને કેવા આદર આપે છે. એટલે ભગવાન સ્વામિનારાયણ લાંબા હાથ કરીને ઉભા રહ્યા. સંતો બધા આવ્યા, વારા ફરતી બધા સંતોને મહારાજે ભેટ્યા. જે સંતને મહારાજ ભેટે એ સંતના બધા રૂમાડા ઊભા થઈ જતા હતા, આંખેમાંથી આંહુડા વહેવા લાગતા હતા. એવો પ્રેમ, એવું હેત, એવું સમર્પણ ભક્ત અને ભગવાનનું જોઈને બધાને આશ્ચર્ય થયું. પછી મહારાજ કે હાલો સંતો હવે આપણે ગામમાં. પછી સૌ સાથે મળીને ગામમાં ભગવાન શ્રી હરિનો જ્યાં ઉતારો હતો ત્યાં પધાર્યા છે. અને સંતો જ્યારે કરિયાણામાં આવ્યા અને એ જ વખતે તે આખા પ્રદેશમાં ખૂબ વરસાદ માંડ્યો વરસવા, ધબધબાઈ શરૂ થઈ ગયો, પાણી પાણી કરી મૂક્યું. તઈ ત્યાંના વરસાદ ભૂખ્યા ખેડુ બાયો ભાઈઓની આંખમાંથી પાણી માંડ્યા વહેવા કે વાહ પુરુષોત્તમ નારાયણની દયા, વાહ સંતના પગલાનો પ્રતાપ, આ તો કેવું બધું છે. બહુ આનંદ છે બધાને. ભગવાન શ્રી હરિએ બધા સંતો હરિભક્તને બોલાવ્યા, સુંદર મજાની સભા ભરાવી. અને સભામાં ભગવાન શ્રી હરિ બેઠા છે, સંતોને મહારાજ મંડળ વાઇઝ પૂછે છે કે સ્વામી તમે કયા દેશમાં ફર્યા, શું શું ત્યાં બિના બની, લોકો આપણે વિશે શું બોલે છે. સૌને વળી કુશળ સમાચાર પૂછ્યા કે તબિયત પાણી તો તમારા હારા છે ને, શરીરે કેમ જરા હુકાઈ ગયા છો.
સંત કો પૂછે સુખકારી, સંત કો પૂછે સુખકારી, દિસત દુર્બલ દેહ તુમ્હારી,
ખુબ જ્યાદા ખાઈએ દુર્બલ સા ક્યો દિખાઈ દેતે હો.
દિસત દુર્બલ દેહ તુમ્હારી, કરો આહાર કછુ અધિકારી, કરો આહાર કછુ અધિકારી, સુખ સે ભજન સદાહી, હોવહી સુખ સે ભજન સદાહી, હોવહી સુખ સે ભજન સદાહી,
થોડુંક વધારે ખાજો મહારાજો, બહુ દુબળા થઈ ગયા છો. શરીર સારું હોય તો ભજન સુખે થાય, સમજી ગયા ને મહાત્માઓ. ભગવાને વિશેષ જમવાની આજ્ઞા કરી એ સાંભળીને મીણબા વગેરે બાઈયું બહુ રાજી થઈ. હવે બરાબર છે, તો પછી મહારાજ વધુ જમે કાંઈક સારું જમે એવું હવે તમે કરો. મહારાજ કે અમે ક્યાં ના પાડી, લાવો ઘી સાકર લોટ. અને સીધાના કર્યા ઢગલા, ગામધણીને તો શું તાણ હોય. અને ભગવાન સ્વામિનારાયણે ખૂબ ઘી સાકર નખાવી મિષ્ઠાન કરાવ્યા. અને સંતોને કીધું કે આવો મારા વાલા સંતો, તમને મારે મારે હાથે જમાડવા છે. કેવો ભગવાનને સંતોમાં પ્રેમ છે જોવો તો ખરા.
પીછે પ્રભુ અતિ પ્રેમ સે જન સબ કુ જીમાઈ,
પછી ભગવાને અતિ પ્રેમથી બધાને જમાડ્યા છે.
પીરસન પ્રભુ આપે કયો મન મે અતિ મુદ પાઈ,
પીરસન પ્રભુ આપે કયો આપે, ખુદ ભગવાને પીરશું, અતિ રાજી છે ને પીરશું, મિષ્ટાન પીરશું સંતોને ખૂબ. કે જમો.
શિવ બ્રહ્મા અને ઇન્દ્રાદિક દેવોને દુર્લભ એવો પ્રસાદ નિત્ય શ્રીહરિ સંતોને જમાડતા નિત્ય કરિયાણામાં. અને એ પ્રસાદને પામીને સંતો ખૂબ રોમાંચિત થઈ જતા, એટલો બધો આનંદ થતો હતો. પછી સંત મંડળ સાથે મહારાજ નિત્ય કાળુભાર નદીમાં સ્નાન કરવા જતા. નિત્ય રસોઈઓ થાય, નિત્ય મહારાજ પીરશે, નિત્ય કાળુભાર નદીમાં ધૂબકા મારી નાય બોલો લીલા લેર કે નહીં, આવા સુખ મહારાજ આપે. ને પછી એમ કે જાઓ ગામડે હવે બાવાના માર ખાવા.
અને સાધુને જ્યારે ગામડે મોકલે ને ત્યારે સાધુની આંખમાંથી ટપ ટપ આંહુડા પડ્યો, આટલા રમાડ્યા જમાડ્યા ખેલ કરાવ્યા ને હવે ગામડે અજ્ઞાનીઓની હારે માથાકૂટ કરવા ભટકાડ્યા, સમજે નહીં એવાની હારે કડાકૂટ કરવાની જઈને સમજાણો. પણ મહારાજની આજ્ઞા તો પાળવી પડે ને. પછી સંતો ગામડે ગામડે જાય, અજ્ઞાની લોકોને આગળ વાત કરે, કેમે કરીને સમજાવે કે તમારો બાપો સર્વોપરી પ્રગટ થયો છે, એનું ભજન કરો તો ઝટ કલ્યાણ થાય, નહીં મરી જાઓ. આમનામ તપ કરીને વ્રત કરીને સાધન કરીને મેળ પડશે નહીં, માયા એમ છૂટશે નહીં, ઓલો ચપટી વગાડતા માયા મુકાવે ને અક્ષરધામ પહોંચાડે. જેને સંતમાં વિશ્વાસ હોય, સંતમાં હેત હોય એવા સાધુડિયાઓને તો પટ શિરો ગળે ઉતરે એમ વાત ગળે ઉતરી જતી હતી. પણ જે બધા તપસ્વીઓ અને સાધન પ્રધાન ને કર્મકાંડીઓ ને જાજા અહંકારી ને જ્ઞાનીના દીકરા છે ને રખડનારાઓને છે, ગળે વાત નહોતી ઉતરતી. એને તો શંકા કુશંકા ને ખોચરા નીકળ નીકળ જ કરતા હતા. એવા તો ખૂબ અટવાણા સોલાણા ને હજી માયેલા ઘણા અટવાય છે અહીં સત્સંગમાં, બાકી રહી ગયેલા ગાંગડા હજી ગળતા નથી. કોણ જાણે કેદી એનો વારો આવશે. ભગવાન સ્વામિનારાયણને સમજવાનો ને પામવાનો ને માણવાનો ને જામી જવાનો કેદી એને અવસર મળશે. ભગવાનની કૃપા થાય તો સારું. ગોપાલ સ્વામી તો એવાને માટે એક શબ્દ વાપરે છે, પ્રભુ પ્રસાદ વિમુખા. હે કે એને ભગવાનની કૃપા હજી નથી મળી, કૃપા મળે તો પોતાનું જેવું છે એવું સ્વરૂપ ઓળખાય. બાકી એ આનંદ, એ મહિમા, એ જ્ઞાન, એ અલૌકિકતા બહુ દુર્લભ છે, બહુ દુર્લભ છે. એટલે તમારો ઓલો ભોજાણી ગાતો તો સમજાવો મને, સમજાવો મને તમારો મહિમા, સમજાવો જેમ છે એમ માલમ મુજને તમારો મહિમા. રોજ પ્રાર્થના કરજો આવી. કોગદી મહારાજને કાને સંભળાઈ જાહે કે આને મારો જેવો છે એવો મહિમા સમજવાની ભારે ખેંચ છે, તો કૃપા પ્રભુ જ કરશે. હે રામ કૃપા બીનું જાની ન જાય રામ પ્રભુતાઈ. ભગવાનની કૃપા વિના ભગવાનની પ્રભુતા સમજાતી નથી એમ તુલસીદાસે કીધું છે, માટે એમને શરણે જ જવું પડે. ભગવાન સ્વામિનારાયણ નીતે નીતે સાધુને પોતે આનંદથી પોતાને હાથે પીરસીને જમાડતા હતા અને નીત કાળુભાર નદીમાં મહારાજ નાવા લઈ જતા હતા અને ભગવાનની હારે જળ લીલા જળ કીડા કરતા હતા. આનંદ અતિશય થતો હતો. મીણબાઈ વગેરે ભક્તો અને કરિયાણાના બીજા બધા ખૂબ આજુબાજુના રાજી થતા હતા. સ્નાન કાળુભાર નદીમાં કર્યા પછી સુંદર સ્વાંગ ધારણ કરી ભગવાન સ્વામિનારાયણ ઘોડે અસવાર થઈ અને એ કાળુભારને કાંઠે મીણબા વગેરે ભક્તોને ધ્યાન કરવાને અર્થે અને સંતોને મૂર્તિ હૃદયમાં ઉતારી દેવાને ધ્યાન કરવાને અર્થે એવો ઘોડો ખેલવતા હતા. હે નદીને કાંઠડે સંતો ભક્તો ખૂબ જ ભાવથી એ ઘોડો ખેલવતી મૂર્તિના દર્શન કરતા હતા અને એના તો કેટલાય પદો રચાણા છે. સમજાણો, બાઈ મારે આંગણીએ વાલો ઘોડલા ખેલાવે ઘન શ્યામ રે, કે બાઈ મારે આંગણીએ. પ્રેમાનંદ સ્વામી જે વાત પાછા લખ્યા વગર રહે નહીં. આમ મહારાજ પોતાના સંતો ભક્તોને ખૂબ સુખ આપતા હતા પોતાની મૂર્તિનું, અને સંતોએ પણ મહારાજના દર્શનમાં પોળી આંખે એવા નિમગ્ન થઈ જતા જાણે આમ ચિત્ર ચિત્રેલા ન હોય. અને એવી રીતે પોતાના જ મુખ સામૂહિક દ્રષ્ટિ રાખી રહેલા સંતોને જોઈને શ્રીહરિએ સોમલા ખાચર આદિ પાર્ષદને કહ્યું કે પાર્ષદો જુઓ જુઓ આ સંતો કેવા અમારા સ્વરૂપમાં લોભાઈ રહ્યા છે, સાંભળો આ સંતનો મહિમા તમે હરિભગત કેદી સમજશો. એમ સ્વામિનારાયણ ભગવાન પોતાના સંતનો મહિમા મુક્ત કંઠે ગાતા, જરાય નહોતા શરમાતા પોતાના સાધુને વખાણવામાં, જરાય પાસીપાની નહોતા રાખતા. સભામાં એવા વખાણે સાધુને, મહારાજ કે હે હરિભક્તો તમે સહુ આ નિષ્પાપ સંતોની સામું જુઓ, હે હરિભક્તો તમે સહુ આ નિષ્પાપ સંતોની સામું જુઓ, ચારેય તરફથી ખેંચાઈને તેજ આ સંતમાં આવ્યું છે. હે કે ચારેય તરફથી ખેંચાઈને સર્વે દેવો ઈશ્વરો તપસ્વીઓનું તેજ આ સંતોમાં આવી ગયું છે અમારી ઉપાસનાના બળે. આમ સૌને રાજી કરી શ્રી હરિ પાછા ઉતારે પધાર્યા છે કાળુભાર નદીથી. અને આ રીતે રોજ લીલા કરિયાણામાં શ્રી હરિ કરતા અને સંતોને હરિભક્તોને ખૂબ સુખ આપતા હતા. એકવાર મહારાજ નાવા પધાર્યા, નદીમાં સ્નાન કરતા હતા.
મીણબાના દિયર ઉનડ ખાચરને મહારાજ કે હાલ તારે ખભે ચડીને ધુબકા મારું. અરે મહારાજ, તો તો ભાગશાળી મારો ખભો, ભાગશાળી મારો દેહ, ભાગશાળી મારો આત્મન, ભાગશાળી કરિયાણા, ભાગશાળી અમારું કુટુંબ, આવો આવો. ભગવાન સ્વામિનારાયણને ખભે ચડાવે અને મહારાજ ધુબકો પાણી મારે, વળી મહારાજ એને ખભે ચડે અને વળી કાળુભાર નદીના જળમાં ભગવાન ધુબકો મારે. આમ ઉનડ ખાચર ના ખભે ચડી ચડીને મહારાજ કાળુભારમાં ધુબકા મારી નાયા. ઉનડ ભક્ત બહુ સારા હતા અને ભગવાનને બહુ પ્યારા હતા, એટલે ભગવાને એને પોતાને સ્મૃતિ અખંડ રહેન, અહોભાવ રહેન, આનંદ રહે એટલા માટે એને ખભે ચડીને ધુબકા મારી નાયા આવી લીલા કરી. અને એ હરિભગતે જીવા ત્યાં સુધી ગૌરવ ભવરે એમ કહેતા હતા, આ ખભે મારો વાલો બેહીને ધુબકા મારતો, એ આ ખભા એડ તારો મોગ થઈ જાય, આય બે પુરુષોત્તમે ધુબકા માર્યા, એમ કાયમ યાદ કરતા, અહોભાવ સાથે હરિભક્તોને સંતોને વાત કરતા હતા. અને પાછલી પેટીમાં તો મહારાજને જોયા ન હોય અને એને જ્યારે આવી વાતું કરે ત્યારે અહોભાવ થઈ જાય કે આ હા હા, જૈન તમારો દેહ, જૈન તમારા કપા. આવી અદભુત લીલા કરિયાણમ થઈ, એમ ભગવાન નિતનિત લીલા કરતા હતા. ત્યાં જન્માષ્ટમી આવી. જન્માષ્ટમી ઉત્સવ જાણી,
જન્માષ્ટમી ઉત્સવ જાણી,
હો આવ્યા સંઘ ઘણા હર્ષ આણી, સંતોના મંડળો ને સંઘો દેશ દેશાવર માંથી હર્ષ ઉલ્લાસ સાથે કરિયાણા પધાર્યા છે જન્માષ્ટમી ના મહોત્સવમાં.
મુક્તાનંદ આદિક મુનિ આવ્યા, સાથે સંતના મંડળ લાવ્યા, સાથે સંતના મંડળ લાવ્યા, અતિ ઉત્તમ ઉત્સવ કીધો.
હવે બધા ઉત્સવનું વર્ણન નથી કરતા, અતિ ઉત્તમ ઉત્સવ કીધો.
સૌહે લાવ અલૌકિક લીધો,
બીજે બધે જન્માષ્ટમી ઉત્સવ કર્યા છે એવું જ આ કર્યું એમ કલ્પી લેવું.
સૌહે લાવ અલૌકિક લીધો, નિધિ કરિયાણા ગામ કેરું, ઉદય થયું સદભાગ્ય તે ઘણેરું,
નિધિ કરિયાણા ગામ કેરું, ઉદય થયું સદભાગ્ય તે ઘણેરું,
નિજ સહજન વૃંદ લઈ ઘણાય કરી જન્માષ્ટમી શ્રીજીએ જણાય,
નિજ સહજન વૃંદ લઈ ઘણાય કરી જન્માષ્ટમી શ્રીજીએ જણાય,
હો કરી જન્માષ્ટમી શ્રીજીએ જણાય,
કરી જન્માષ્ટમી શ્રીજીએ જણાય.
આવી રીતે ભગવાન સ્વામિનારાયણે કરિયાણામાં ખૂબ સંતો ભક્તોના સંઘો સાથે ઉત્સાહથી જન્માષ્ટમી ઉત્સવ કર્યો છે મીણબાના ભાવને આધીન. એક વખત મહારાજ કરિયાણામાં હતા, ચોમાસાનો વખત હતો, વરસાદની એલી મંડાણી, અટાણે કેમ મંડાણી છે, બંધ જ થતી નથી, અને બધા લાકડા ને બધું પલ્લી ગયેલું. અને મહારાજે મીણબાની પરીક્ષા લેવાય એમ કીધું, મીણબા મીણબા અમને ભૂખ બહુ લાગી છે, માટે ઝટ કાંઈક ગરમા ગરમ જમવાનું બનાવી દો. મીણબા કે મારા નાથ, નેણાના આધાર હમણાં બની ગયું સમજો, ઘડીક સંતોને સુખ આપો વાતોનું. ડોશીમાં આવ્યા, ઘરમાં ગોળો ફોડી નાખ્યો, એનું અડધું ફાડ્યું લીધું, સમજ્યા, તળિયે ચોપડી રાખ, બહુ ઊંડું ન લાગે એટલે, અને માહી સાણા મેલીને હળગાયું, ઉપર મેલી તાવડી અને હાચે રોટલો ગળીને તાવડીમાં નાખ્યો
અને હળગતી ગોળાની સગડી માથે લઈને મીણબા માચી ઉપર ઘરમાં બેઠા છે. એ જ વખતે મહારાજ ચાય બુજીને અંતર્યામીપણે જાણીને ઘરમાં આવ્યા હો અને પૂછ્યું કે મીણબા આ શું કરો છો? મીણબા કે મારા નાથ ચૂલામાં પાણી ભરાણું છું અને તમે ભૂખ્યા થયા છો કે તમારે સારું રોટલો કરું છું. બોલો, માટલાની સગડી કરીને માથે રોટલો કરે આવાને ઘેરે ભગવાન સાધુ રહે અને ઉત્સવો થાય. આમ બીજો આપણે જ કહી દઈએ હવે એમાં હું મરી ગયા ઘડીક ભૂખ બેઠો ને, અમે નકોડી એકાદશી કરી છે. હે, આમ રોટલો કર્યો મીણબાઈ. આવા એ પ્રેમની મૂર્તિ સમા હતા.
એ જ નિશ્ચય હોય ભગવાનનો, નિશ્ચય હોય ભગવાનનો, હરી કાજે તો શું ન થાય, થાય થાય બધું થાય. લોયાના તીજા પ્રમાણે બધું જ કરી શકાય. બલબલાની આંખમાં, બલબલાના દિલમાં, બલબલાના મગજમાં જેવા ફિટ ન બેહે એવું ભગવાનનો જો નિશ્ચય હોય તો એને અર્થ કરી શકાય છે. અને એના જ ઇતિહાસો લખાય છે અને એ જ મારી જેવા સભામાં પડકારા કરીને ગાય. બાકી ચેલા ચેલું ને હું કોઈ ગાય. અરે નિશ્ચય જેને પૂરો નથી, ખુમારી નથી, રામ રામ ભગવાન ઓળખાય ને આમ જાયમાં નથી. નિશ્ચય જેને પૂરો નથી તેથી કશું ન થાય. એના મનમાં વિધ વિધે સંકલ્પો ઉપડી જાય. જેને નિશ્ચય નથી એનાથી કાંઈ ન થાય. એને ભગવાન કાંઈ કેમ તો સંકલ્પો ઉપડી જાય કે આમને તેમને ફલાણું ઢીકડું. અને મહારાજની ટેવ એવી ને કે એના ભક્તની કસણીને કસોટી ચાલુ જ રાખે, બેંદે જ કરે નહીં. બોલ્યો જીવે ત્યાં સુધી કસોટીઓ લે. હો, જેમ જ્યાં સુધી મેલ હોય ત્યાં સુધી બેનો લુગડું સબસેબ્યા જ કરે ને, ધોકાવ્યા જ કરે ને, હાબુ દીધ્યા જ કરે ને, પાણી બગડ્યા જ કરે. ચોખ્ખું થાય ત્યારે મેલે બેસે હોય કે શાંતિ. એમ ભગવાન પણ પોતાના ભક્તને ચોખ્ખો થાય ને પછી પડ્યો મેલે, ત્યાં સુધી ચાલુ જ રાખે. એમાં ભગત ક્યારેક પાસ થાય ને ક્યારેક પાછો નપાસ થાય ને ક્યારેક પાસ થાય ને. એમાં જેને સાચા સંતવારે હેતવાની ભગત લગભગ નાપાસ ન થાય. બોલા સાધુ શીખવાડી દે પેપર આખું. હો, સાધુ એટલે ભગવાનનું પેપર ફોડવા વાળી કંપની, નિભોડી નાખે. બોલો, જીતી જાય. એટલે સંતની જરૂર છે બાપા, સંતારે હેત એટલે રાખવું પડે. બાકી અંતે કામ તો બધાને મહારાજનું જ છે. વચેટિયા છેલ્લે નડે પાછા, પણ અટાણે એની બહુ જરૂર પડે. સાંભળ્યું તમે? હચ્છે વાળામાં બ્રાહ્મણની જરૂર પડે, પછી ન્યા તો એ બ્રાહ્મણ નો હાલે. ભગવાન સ્વામિનારાયણે અદભુત મોક્ષનો માર્ગ બતાવ્યો છે. એ પ્રમાણે કોઈ સમજીને જો ભગવાનને ભજે, આ માર્ગે વ્યવસ્થિત રીતે હાલ્યો જાય તો ઠેઠ અક્ષરધામ સુધી વગર ભટકાઈને પૂગી જાય. નહીતર ક્યાંય અથડામણ થાય. આજ મંજીરે કથા કરી એમાં મેં કહ્યું હતું કે હરિનો માર્ગ છે ને એ એવો છે, આપણે કંઈ જોયેલો નથી, સમજાણું. એટલે અનુભવી કોઈ સંતને ભૌમિયા તરીકે આ માર્ગમાં સતત સાથે રાખવા જોઈએ. ભૌમિયા વગરને નીકળી પડીએ ને તો અમથે અમથા આથડી પૂછી પૂછીને ઠાકીને છેવટે ન્યાન્યા ચક્કર મારીને મુકામે ટાઈમસર પહોંચાય નહીં, મોડું થઈ જાય, ખોટું આવ. પણ હારે જો સમજો એક સંત ભૌમિયા લીધા હોય ને તો ટાઈમસર હેરાન થયા વગર સીધી લાઈને સીધી રીતે અક્ષરધામમાં આરામથી પહોંચી જવાય. માટે એક અનુભવી સંતને આધીન વર્તવું. ભૌમિયો લીધો અને એ કે એમ પાછા ગાંઠી નહીં, એ કે આમ ગાડી લે હવે એની કર નહીં એની કર હું જાણું, તો પછી કાંઈ ભૌમિયાનો અર્થ નહીં. એક ગામમાં હું કથા કરવા ગયો ને વાત કરી, તે ઓલો ઘરે આવીને કે તમે વાત કરી એ બધી હું જાણું છું મને કે. મેં કીધું મને હું વાત દે ઘર ભેગો થતો. એટલે આવા સત્સંગમાં બહુ હોય. મને કે તમે વાત કરી બધી મને ખબર છે. મેં કીધું ખબર ભલે હોય મને કેમાં, મનમાં રાખ, સમજાણું. એટલે એને ભૌમિયા પાછા કાંઈ કામના નહીં. એજી પરીક્ષા લેવા દરબારોની લીલા કરે છે લાલ.
ક્યારેક આની પરીક્ષા લે ને ક્યારેક આની લે. મીણબા તો પાસ થઈ ગયા, હવે યાના દરબારોની પરીક્ષા લે છે. જોઈએ પાસ થાય છે કે ના પાસ.
એજી પરીક્ષા લેવા દરબારોની લીલા કરે છે લાલ. જાણું જે મુજમાં ભક્તોને કેવો મનાણો માલ. અરે નિષ્ઠા પૂરી જો હોય તો પરીક્ષામાં પાસ થવાય,
અને એ ગ્રંથમાં લખાય ને ગવાય,
નિષ્ઠા પૂરી હોય તો પરીક્ષામાં પાસ થવાય, નહીં તો નાપાસ થાય તે પણ ગ્રંથોમાં વાત લખાય.
લખવા વાળા તો તટસ્થ હોય, ઇતિહાસકારો તો જેવું હોય એવું લખે. મહારાજ કરિયાણામાં એક દી જમવા બેઠા હતા ને, જમતા જમતા કરિયાણાના દરબારોને મહારાજે જરાક ચકાસવા વાત ઉપાડી. ભોજન કરતા કરતા બોલે છે, બહુ લાંબુ બોલે છે, સરસ બોલે છે. દરબારો, આ તમારું ગામ ઓહો અમે કાયમ રહીએ એવું છે, ત્યાં જ શરૂ કર્યું. કાયમ રાખવા માટે હારા હારા આગળ રજવાડા હોંપા તૈયાર થઈ ગયેલા. પંજાબનો રાજા રણજીતસિંહ, સમજ્યા સિદ્ધવલ્લભ, કેટલાય, પણ ભગવાન ત્યાં રહ્યા નથી, રોક્યાય. સમજ્યા રાણી કુશળકુંવરબા, 700 ગામનું રજવાડું દઈ દેવા માગતા હતા, આગ્રહથી નથી રહ્યા, આવતા રહ્યા. અને આય મારો વાલો 12 ગામના ધણી ચોટા ખાચરને કે તમારું ગામ એટલે અમારે કાયમ રહેવા જેવું છે. પહાડની નજીક છે, નદીને કિનારે આ ગામ છે, તેથી અમને બહુ ગમે છે. તમે બધા ભાઈઓ એક જ છો, સત્સંગના વિવેકને સમજો છો. મોટા રાજાઓની હકુમત આ ગામ ઉપર નથી, આ ગામ તમારા કબજામાં છે, ને તમે બધા હરિભગત છો એટલે કહીએ છીએ, બીજાને અમે ક્યારેય કહીએ નહીં. આ તો તમે અમારા છો ને બધા હરિભગત છો એટલે વાત કરીએ છીએ, બાકી અમે કોઈને આવું કહીએ નહીં કે આ ગામમાં અમારે રહેવું છે ને અમારે રહેવા જવું છે ને સારું છે એમ. આ ગામમાં અમો કાયમ જાહેર રહીએ તો પણ તમને કોઈ ઉપાધિ કરી શકે એમ નથી. અહીં અમે કથાવાર્તા કરીએ, કોઈ હરિભક્તો આવે તો તેમને ઘણું સુખ રહે એવું સરસ આ તમારું ગામ છે. બધા સંતો રાત્રિ દિવસ સુખપૂર્વક ભજન સ્મરણ કરે એવું ગામ છે, અને સંતો જો આ રાત્રિ દિવસ કથા વાર્તા અને ભજન સ્મરણ કરે તો યુગો સુધી તમારી કીર્તિ ગવા હે. દરબારો, ગ્રંથોમાં તમારા નામ લખા હે, માટે દેશ પરદેશમાંથી કણબી હરિભક્તોને બોલાવીને આ કરિયાણા ગામમાં વસાવો, તેણે કરેલી ખેતીમાંથી 10 ગણી ઉપજ આવશે, તમારે વ્યવહારિક ફાયદો થાય. વિશાળ ભૂમિ ઉપર બીજે ક્યાંય ન હોય એવું એક સરસ ધામ બનાવીએ, કાળુભાર કાંઠે શિખરબંધ ધજાળું મંદિર બનાવીએ, ગગન હારે વાતો કરે એવા શિખરો, અને એવું ધામ બને કે દુનિયાભરના માણસ પાછલે દાડે યાત્રા માટે પડાપડી કરે. મોટા રાજા કહેવાતા હોય તે પણ આ ધામને જોઈને ચકિત થઈ જાય એવું મંદિર કરીએ કે છે. એવું હરિભક્તનું આ ગામ બનાવીએ કે તેમાં અધર્મ એક રતી ભાર પણ રહી શકે નહીં. બોલો, એવું બનાવીએ, કોઈ બીડી પીવે નહીં, કોઈ તમાકુ ખાય નહીં, પાનના ગલ્લા હોય નહીં, કોઈ બજારે બેન ટલ્લા મારે નહીં, આડાવાળા લોચા લફંગા ધર્મ અનીતિવાળા કોઈ હોય નહીં, બધા સાંજે મંદિર જાય ને ભેળા મળીને ભજન કરે, નીતિથી ધર્મથી મર્યાદાથી સૌને સહાયક બની હેતભાવથી ભાઈચારાથી જીવતું અદ્ભુત ગામ બનાવીએ, સત્સંગીનું આદર્શ ગામ, સમજ્યા, સુવર્ણિમ ગામ બનાવીએ. કે જો તમે, જો તમારું સદભાગ્ય હોય તો આવું બને. પછી ધીમે રહીને એમ વાત મૂકી, કારણ કે મોઢા જોતા હોય ને મહારાજ, બહુ રેખાઓ સારી દેખાય નહીં. પછી કે જો તમારું સદભાગ્ય હોય તો આવું ગામ બને. અત્યારે જો તમને અમારું ન મનાય એટલે આમ ખબર પડી ગઈ છે કે અમને ગળે ઉતરતું નથી, એટલે એક સ્ટેપ મૂક્યો કે અત્યારે કદાચ તમને ન મનાય તો પછી કોઈક દિવસ વિચારજો શાંતિથી, ગયેલો સમય ફરીવાર આવશે નહીં. આય સુધી કીધું, બોલો, તળિયું લીધું, હવે તો હજ થઈ ગઈ કે ગયેલો સમય ફરીવાર આવે નહીં. આમ શ્રી હરિએ કહ્યું, પણ આ અંગે દરબારોમાં કોઈ કાંઈ સમજ્યા નહીં. હરિચરિત્રામાં સાગરમાં આધારાનંદ સ્વામીએ લખી નાખ્યું, સાધુને શું હોય એવું લખે. હે, સતાનંદ સ્વામીએ સત્સંગી જીવન લખ્યું એમાં ભક્તિ માતા ઘનશ્યામ મહારાજની સંભાળ લેવાનું ભૂલી ગયા તે એ લખ્યું, લખી નાખ્યું, માતાની ભૂલ એ લખી અંદર. તો પછી આવા દરબારોની સાધુ લખે એમાં શું વાંધો, સાધુ તો ધર્મવાળા છે, નિષ્પક્ષ છે, જે જેવા હોય એને એવા કે, પછી એને મનાય ન મનાય, ખોટું લાગે દુઃખ લાગે સારું લાગે મોડું લાગે સત્સંગમાં રેક ભાગી જાય, જે થવું એ થાય. પણ વાત આમ છે એ તો કેવી પડે, કોઈ સમજ્યા નહીં, ગઢડામાં કાયમ કેમ રહ્યા, પ્રગટ શ્રી હરિરામ, પ્રગટ શ્રી હરિરામ. આવો પ્રશ્ન કેટલાયને મનમાં થાતો સદા. ગઢડામાં મારા સંત મંડળ સાથે કાયમ કેમ રહ્યા, એનું કારણ હું, બીજે કેમ ન રહ્યા, આવો પ્રશ્ન ગણાઈને થાતો તો તે દાડે, અને આજે ગણાને એ જાણવાની જિજ્ઞાસા તો હોય. ઘણા તો એવું માનતા કે ગઢડે ગયા બંધાય, હોય ને ઘણા તો એવું માનતા અને કહેતાય ખરા, શું ગઢડામાં બંધાઈ ગયા છો, આ કચ્છમાં અમારે ત્યાં કેમ નથી રોકાતા. સુંદરજીભાઈ ઉતાર મહારાજ કહેવો, તમે જાઓ કોણ ત્યારે જાશું. પછી દિવાનજી આવ્યો, સહજાનંદને ક્યાં આંગર્યા, ચોડા કાઢ નાખો તારક, મહારાજ વ્યા જાવ, મારા ભૂકા કાઢ નાખજે. મહારાજ કહેતો, તમે કોસોન જાય છીએ, ગઢડે બંધાઈ ગયા છીએ એટલે નથી જાતા. આવું લીલા કરી પછી.
ઘણા તો એવું માનતા કે ગઢડે ગયા હરિ બંધા, તે જણાવવા શ્રી હરિ કરતા આવો ઉપાય. ઘણા તો એવું માનતા ગઢડે ગયા બંધાય, તે જણાવવા શ્રી હરિ કરતા આવો ઉપાય.
હા, શું કરવાનું બોલો.
વાલા ભક્તો, આ વાત મહારાજે કરેલી કરિયાણે જમતા જમતા એને ઘણો સમય થઈ ગયો. પછી એકવાર મહારાજે ગઢડામાં વાત કરી હતી કે કરિયાણાના દરબાર ઓઢા ખાચર, એટલે મીણબાના દિયર દેહા ખાચરની બીજી પત્નીના મોટા દીકરા, એનું નામ ઓઢા ખાચર. બાર ગામના ધણી હતા, મહારાજ વાત કરે છે ગઢડામાં. તેને અમે ઉપરોક્ત વાત કરી, આજે કીધી, તેમનું અંતર નિષ્પાપ હતું, મતિ સારી હતી, તેથી તેમણે પ્રથમ આ પાડી કે હારું મહારાજ અહીં રહ્યો ને મંદિર બાંધો ને સાધુ રે ને કણબી હરિભગત વસાવો, તેથી અમે બહુ રાજી છીએ. પછી બીજા પાપવાળા હતા ને અંતર, જેના પાપી એવા કુસંગી કાઠીઓએ એમના હેતુ બનીને એમનું અંતર ફેરવી નાખ્યું. પાપી લોકોએ ઓઢા કાચરને કહ્યું, અર્થાત ચડાવ્યા, કે તમો ગામમાં હરિભગતને વસાવો છો, તે ગામ ખોવાનો ઉપાય છે, હરિજન આવીને વસશે ત્યારે તમારો કોણ રહેશે બોલો. બધા સ્વામિનારાયણ, રાજા સ્વામિનારાયણ ગણા હે, સ્વામિનારાયણ કેમ હરિભગત કરે, અને બધા હેમ પેલા હોય તમને દબાવી દે, કહેવાના રાજા. બાકી સ્વામિનારાયણ રાજા ને હરિભગત એની રૈયત, તમે તો પટ્ટાવાળા ગણા હો. આ તો તમારા હિતની વાત કરીએ છીએ, તમે માલિક હોવા છતાં તમારું નામય નહીં રહે. અને સાંભળો, દરબાર લોકો ચોટ્યા પછી ઉખડશે નહીં, એકવાર જમીન બમીન આપી દીધી ને ઘર ખોરડા થઈ ગયા પછી કઢાશે નહીં, માટે આગળથી વિચારવું. હા, પાણી પહેલાં પાળે બાંધવી પડે. આ વાત સાંભળીને ઓઢા ખાચરનું અંતર ફરી ગયું. લ્યો, આ નાચીલા ને હગાન બગાન બધા આવું બગાડતા હોય આપણું તેઓ, બહુ સાવધાન રહેવું પડે. પછી ઓઢા ખાચરે હાથ જોડીને અમને કહ્યું કે તમે તમારી ખુશી હોય ત્યાં સુધી તમે તમારે અહીં રહો, વાપરવું એટલું વાપરો. હા, હરિભગત માટે અહીં વાપરો એનો વાંધો નહીં, પણ હરિભગતને અહીં વાસ કરવા બોલાવવા નહીં મહારાજ. કેમ, જે વ્યવહારને લીધે હરિભક્તોને વારે વારે કહેવું પડે તે અમને બહુ કઠણ લાગે. હરિભગતને કાંઈ અમારા કોળીનું અપમાન કરીને કહીએ એમ થોડું કહેવાય. ત્યારે મહારાજ કહે, અમે કહ્યું કે અમારે એ વાતનો મમત્વ નથી, આ લોકમાં કોઈનું ધાર્યું રહે નહીં. મહારાજ કહે છે ઓઢા ખાચરને કે અમારે કાંઈ મમત્વ એવો છે નહીં કે કરિયાણા મંદિર કરવું ને અમારે કાયમ ઘર માનીને રહેવું. હશે, હા કાંઈ વાંધો નહીં, પણ દરબાર આ લોકમાં કોઈનું ધાર્યું રહે નહીં ત્યારે જ ભગવાન ભજે છે. આવી ચોટ મારી, અને વાતે સાચી છો, આપણે બધા એ માયેલા જ છીએ. આપણું જો જેમ ઈચ્છીએ એમ બધું જ ધાર્યું થાય ને તો કોઈ મંદિરે જઈએ નહીં, સાધુ પાસે જઈએ નહીં, માળાએ કરીએ નહીં, ભક્તિ કરીએ નહીં, હખણાઈ મરીએ નહીં. આ તો ભગવાન ચારે કોરથી લબડાવીને રાખે ને ધાર્યું થવા દે નહીં, ને પછી જ ભગવાન સંભાળીએ, ભક્તિ કરીએ, માળા કરીએ, સાધુ નમીએ, હાથ જોડીએ, નિર્માની રહીએ. જો બધું જ ઈચ્છીએ એમ ધાર્યું થવા માંડે તો ઘમંડી થઈ જઈએ રાવણ જેવા.
એટલે સારું છે, ભગવાન આપણું મનમાંનું થવા દેતા નથી, ધાર્યું થવા દેતા નથી, એટલે ભગવાન ભજાયશ, ધાર્યું થાય તો ન ભજાય. હે કે આ લોકમાં ભગવાન કોઈનું ધાર્યું થવા દે નહીં ત્યારે જ ભગવાનને ભજે, નહીં તો કોઈ ભજે નહીં. અમે જે કાંઈ કહીએ છીએ તે ઈશ્વરને મુખ્ય રાખીને કહીએ છીએ, તેથી આનંદ આનંદ વર્તે છે. ઓઢા ખાચર સાંભળો, સમજણમાં સુખ રહ્યું છે, ગઢપુરના અભય રાજાની સમજણ ને અમારી સમજણ મળે છે, અર્થાત તમારી ને અમારી સમજણ મળી નહીં. અને ગઢડાના એભલ દરબારના પુત્ર દાદો ખાચર એટલે ઉત્તમ અતિ ગુણવાન છે, અમે દાદા ખાચરના ગુણમાં બંધાઈએ છીએ, બસ એવા હોય એમાં અમે બંધાઈએ છીએ. બંધન જગ જાહેર ખુલ્લું કરીએ છીએ કે અમે બંધાઈ ગયેલા છીએ, બસ નથી મુક્ત, પણ કોનામાં, દાદા ખાચર જેવાના ગુણોમાં બંધાઈએ છીએ. અને ભગવાનને ભગવાનના સંત ગુણમાં તો બંધાય, સારા માણસમાં હેત તો હવને થાય, એટલે એના ઉપર ટોણા મેણા મારવાના ન હોય કે તમે એને બહુ માનો છો ને એમાં બંધાઈ ગયા છો ને અમને ગણતા નથી. તને ન ગણ્યા જેવો જ તું છો, શું તને ગણે, તારા ઘરનાય કોઈ ગણતા નથી. આ વાત છે, પણ અહંકારીઓને બહુ આવા વળ હોય ભાઈ ભાઈના, જેના અહમ સોલાણા નથી ને, કાંટા કાઢ્યા વગરના બાવળા હોટા જેવા જ્યાં એને વાગ વાગ કરે ને ગાહણ્યા કરે, ગમે એવું બોલે ને ગમે એવું વર્તન કરે, કેમ જે મોટા સાધુના સત્સંગમાં રહીને એણે સ્વભાવ કાંઈ ટાળ્યા નથી, ફોટા હરોડ્યા નથી, ઓકે સ્વભાવના એમ નામ છે. ભગવાને તો ખુલ્લું કહી નાખ્યું કે દાદા ખાચરના ગુણમાં અમે બંધાઈએ છીએ, અમારા વચનમાં એમને પૂરો વિશ્વાસ છે, તેમનું રતિ ભાર પણ ન ચાલવા દઈએ. હે કે આ દાદા ખાચરનું રતિ ભાર પણ ન ચાલવા દઈએ અને દોષ વિના સભામાં અપમાન કરીએ, બે બાબત એમનું જરાય હાલવા ન દઈ, અને વગર વાંકે ગુનો હોય નહીં તોય અપમાન કરીએ એમ નહીં, સભામાં અપમાન કરીએ, અને વળી એમ કહીએ કે તમે કશું સમજતા નથી, તો પણ મુખ પ્રફુલ્લિત રહે છે. દાદા ખાચરનું તો પણ મુખ પ્રફુલ્લિત રહે છે, બોલો આપણું કેમ થાય? વધારે પાકીને ગેકી ગયેલો પોપયો હોય ને એવું મોઢું થઈ જાય. સભામાં અપમાન તે કાંઈ સહન થતા છે એમ બધાય દાદા ખાચર થઈ જવું ઘડીકમાં? મહારાજ કે આ દાદા ખાચરને એનું જરાય ન હાલવા દઈએ ને સભામાં વગર વાંકે અપમાન કરીએ તો પણ મુખ પ્રફુલ્લિત રહે છે, એવા તે અમૂલ્ય હરિભગત છે. કે છે દોષ બિન હમ સભા જો માહી, અપમાન કરે કહે સમજત નાહી, તીવુ મુખ તાકે રહે પ્રફુલ્લા, હરિજન યહ રહાયે અમૂલા, ચાય તૈસે હમ કહે તાકુ, અમારે મન ફાવે એવું અમે એને કહીએ, મગન ભંગ ન રહે મન વાંકુ, તો પણ એના મનનો આનંદ ભંગ નથી થતો, ગમે એવું ટડકાવીએ તિરસ્કાર કરીએ પણ અંદર આનંદ ભંગ ન થાય. આપણે તો બહાર મોટું કદાચ હસતું રાખીએ પણ માય આનંદ આવ ઠેકાણે પડી જાય જો અપમાન થાય તો. અપમાન કરે તો ઉરખત હિતા, અમે એનું અપમાન કરીએ તો પણ અમારામાં દાદો ખાચર એવું ને એવું હેત રાખે છે, ક્ષોભ ન હોવે કબહું ચિત્તા, એના ચિત્તમાં ક્યારેય ક્ષોભ થતો નથી. એસે સંત હરિજન હે જેતા, બસ આવા સત્સંગમાં જેટલા સંતો બાઈઓ ભક્તો છે, બાઈ ભાઈ કહાવત તેતા,
બાઈ ભાઈ કહાવત તેતા,
સગે સંબંધી હીર હાતા, બસ એ જ અમારા સગા સંબંધી છે, બીજા કોઈ નહીં. તાબીન સગે જે તે કહાતા,
તાબીન સગે જે તે કહાતા,
એ વિનાના જે સગા કહેવાય છે ને અમે એને દેહના સંબંધીને અમારા સગા માનતા જ નથી. જે આ કયા એવા જે હરિભગત ભાઈ ભાઈ છે ને એ જ અમારા હગા છે, અને એની જ ભેગું રહેવું અમને ગમે છે, એ જ અમારી નાચ છે એવા વૈષ્ણવો, અને એમની સાથે આ લોકમાં અક્ષરધામમાં ભેળા રહેશું. મહારાજ કે તે વિનાના બીજા ભેગા રહેતા હોય ને અમારા દેહના સંબંધીઓ તો પણ મને આનંદ થાય નહીં, અને એવા બીજા જે હોય તેની ભેળા રહેવાનું મને ગમે નહીં, એવાને અમે વશ વર્તીએ નહીં, એમ ભગવાન સ્વામિનારાયણે ગઢડામાં વાત કરી હતી. લ્યો
સમજી ગયા કે નહીં?
ગઢડે હરી કેમ રહેતા, બીજે રહેતા નહીં ક્યાંય, આ ચરિત્ર સાંભળતા એનો ઉત્તર મળી જાય.
મળી ગયો ને?
દાદો થાવું છે અઘરું, હે દાદો થાવું છે અઘરું, સહુને આ જગમાં તોય ઘણા થયા હતા, હાલ છે ને થાશે ઘણા. તોય એવા ઘણાય થયા છો, હાલય છે અને આગળ ઘણાય થશે.
ભગવાન સ્વામિનારાયણના પ્રતાપે આ બધી પરંપરા ચાલુ જ રહેવાની.
ભગવાન શ્રી હરિ તો પ્રેમીને વશ છે, હે, અને પ્રેમી એને કહેવાય કે જે પોતાના અહમને પુરુષોત્તમમાં ઓગાળી નાખે,
અતિ સ્નેહ કરીને રાધા તે ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય છે. ત્યારે શ્રી કૃષ્ણને એકલા જાણવા, આ પ્રેમનો પ્રતાપ છે, ત્યાં અહમ હોય જ નહીં. મીણબા એવા મહાપ્રેમી ભક્ત હતા.
એકવાર ભગવાન સ્વામિનારાયણ વહેલી સવારે ગઢડેથી દાદા ખાચરને ઘોડે બેહાડીને પોતે ઘોડે ચડીને આવેલા, તે પ્રભાત થતા કરિયાણા પૂગ્યા. મીણબાને ખબર પડી ગઈ, એ તો અંતરિયામી હતા ને, બધું જાણતા, ક્યાં મહારાજ જાય છે ને ક્યાં ગયા ને ક્યાં જશે. તરત જ પોતાના ભત્રીજા ઉનળ ખાચરને કહ્યું કે જા મહારાજ કરિયાણા ગામને પાદર આવે છે. બા કહી ગયું કોણ કરે મને દેખાય છે, જા તું જડ થોડાકને સાથે લઈને પાદર હામો, મહારાજને આગ્રહ કરીને તેડી લાય દરબારમાં.
મહારાજ તણે પગે લાગી
ઉપડ્યા ઉનડ ખાચર, મહારાજને પગે લાગ્યા.
કરી વંદન ભક્ત સભાગે, જોઈ મહાપ્રભુ આવ્યો હરખ,
ભગવાનને જોઈને દિલમાં હરખ થયો.
હરી ઘોડા તણી જાલી સરક,
ભગવાનના ઘોડાની સરક જાલી ચોકડું.
જોઈ ભક્ત તણો ભારે ભાવ,
મહારાજ કરિયાણે પધારો મીણબાનો આગ્રહ છે.
તિયા બોલ્યા મનોહર માવ,
મહારાજ હાલો મારા ભાભીએ ખૂબ કીધું છે તમારે આવવું પડશે.
મહારાજ કે સાંભળો,
અમારા ઘોડાના ચોકડા તાણે મેળણી પડે, અમને ઢહળી જવા હોય તો અમારા જે હોય ને હેતે બંધાણેલા ભગત સંત એને ઢહળી જવા પડે, એની વાહે વાહે અમે ઢહળાઈને આવીએ. અદ્ભુત વાત લખે છો, ભગવાનને પકડવા હોય તો એને સંતો ભક્તોને પહેલા પકડીને ઘરે લઈ જવો પડે, પાછળ પાછળ ભગવાન આવે. અદ્ભુત વાત સાંભળો.
ભક્ત રાખવા હોય જો અમને,
હે ઉનડ ભગત જો અમને રાખવા હોય,
સત્ય વાત કહીએ છીએ તમને, તમે જાવો ઉત્તમ રૂપ ભણી.
દાદો ખાચર ઘોડે અસવાર સાથે છે, જાઓ દાદા ખાચર પાસે, એના ઘોડાની સરખ ચાલો, અમારા ઘોડાની નહીં.
તમે જાઓ ઉત્તમ રૂપ ભણી,
શીખવાડે છે
ઉત્તમ રૂપ ભણી,
સરખ ચાલો એના ઘોડા તણી, મહારાજે કહ્યું એમ જ કર્યું, મહારાજે કહ્યું એમ જ કર્યું, કામ સેવકનું ત્યારે
સર્યું,
કામ સેવક જનનું સર્યું.
મહારાજ અને સંતો વડતાલ જતા હતા, વચ્ચે બુધ્ય જ આવ્યું ને, ત્યાં મહારાજ અને સંતો રોકાણા. પછી પેલા ખોડાભાઈની બા ડોશી ખરાક નહીં, એણે સંતોને મહારાજને આગ્રહ બહુ કર્યો કે જમ્યા વગર જવા હે નહીં. મહારાજ કે અમારે રહેવું નથી. તો કે નહીં સંતોન, તમે બધાએ કાલે થાળ જમી નીકળો. મહારાજ કે વહેલા નીકળશું, મોડા ચાલીએ તાપ થાય પછી હલાય નહીં, આ તો બધો સંઘ સંતો ભક્તોનો સાથે છે. તો કે જમ્યા વગર જવા ન દો. ખોડાભાઈની બાએ આગ્રહ બહુ કર્યો.
મહારાજ કે અમે તો ઘોડે ચડેલા જ કદાચ પોગીએ, પણ આ સાધુ સંતોને પછી તડકો થઈ જાય જમવા રોકાય તો. ત્યારે ડોશી એવું બોલી ગયા કે તો સાધુ ભલ જાય, તમે રોકાવો. મહારાજને આ ન ગમ્યું. મહારાજ કે મારા સાધુ વયા જાય ને હું આ લાડવા ખાવાનું, રોટલા ખાવાનું નથી ગમ્યું. આવી એક અદ્ભુત વાત છે, જાણું સંત સહિત મહારાજ રે. ડોશીને મહારાજે કીધું કે જો અમે આવ્યા હતા તેથી તમે અમને છે ને લોટ નહોતો આપ્યો, જાહેર આપી હતી. આ સાધુએ તમને ભગવાન ઓળખાવ્યા ત્યારે તમારને અમારો મહિમા થયો, ને હવે તમે અમને એમ કહો છો રોકાવ, એમ અદ્ભુત વાત છે. તે ડોશી નહીં થયું. પછી ડોશી માંડ્યા કહેવા કે મહારાજ સાધુ નહીં રોકો, સાધુ જાય ને તમે રોકાવ એવું નહીં, અમે તમને ક્યાં ઓળખતા હતા, સાધુએ તમને ઓળખાવ્યા, માટે સાધુ તો અમારે જોશે, સાધુને તો પહેલાં જમાડીશું ને પછી તમને, આમ સમજાણું. એવી અદ્ભુત આ સત્સંગની વાતો છે. દાદા ખાચરના ઘોડાની સરગ ઝાલી ત્યારે ઉનડ ખાચરનું કામ થયું. પછી મહારાજ કરિયાણા ગયા છે, રહ્યા પ્રેમથી પૂરણ કામ, ગયા ઉનડ ખાચરને ધામ. દહી દૂધ ગોળ ઘૃત સાર ઘઉંના રોટલા અતિ ઉદાર, જેમાં શ્રી હરિને સૌ જન, પ્રભુ ઉઠ્યા પાછલે ધન. આવી રીતે ભગવાનને ત્યાં લઈ જઈને જમાડ્યા છે. ભગવાન શ્રી હરિ ત્યાં અદ્ભુત લીલા કરે છે. પોતા તણી અસવારી સહિત કરે ખેલ અલૌકિક રીત. આમ મીણબા આદિક ભક્તોના ભગવાન સ્વામિનારાયણ ભાવ પૂરા કરી થોડા દિવસ કરિયાણામાં રહીને પીપળી વગેરે ગામ તરફ ગયા છે. એક વાર વળી મહારાજ કરિયાણામાં ગયેલા અને કાળું મકવાણાના ફળિયામાં મહારાજ ઉતરેલા. ત્યાં ગઢડેથી ગાડી લઈને કરીમભાઈ આવ્યા, મહારાજને પગે લાગીને બેઠા. પછી થાળ થયો તે મહારાજ શ્રીહરિ જમવાના વસ્ત્ર પહેરી જળના કોગળા કરી અને થાળ જમ્યા. પછી મુખવાસ લઈને ઢોલીએ પોટી ગયા. આરામ કરીને મહારાજ જાગ્યા, જળના કોગળા કરીને ઢોલીએ બિરાઈ જાય ને જ્ઞાન વૈરાગ્યને ધર્મ ભક્તિનું બળ વધે એવી ખૂબ વાતો કરી. એ વાતો સાંભળીને ઘણાને સમાધિ થઈ કાળું મકવાણાને ઘેરે. પછી આરતી કીર્તન બોલાવ્યા, પછી હાંજે ચરણ ધોરાવી નાઈ વળી મહારાજને થાળ જમવા બોલાવ્યા અને મહારાજ થાળ જમ્યા, ચલું કર્યા, મુખવાસ લઈને ઢોલીએ પોટ્યા અને વહેલી હવારે જાગી કાળુભાઈને સાથે લઈને મહારાજ કાળુભાર નદીમાં કરિયાણે નાવા પધાર્યા, સ્નાનાદિ ક્રિયા કરી. પછી મીણબાઈએ આગ્રહ કર્યો, હરિભગતને મોકલીને મહારાજ નદીને કાંઠે હતા ને ખૂબ સારો ભારે પોશાક પહેરાવ્યો અને કહ્યું કે મારે ઘરે પધરામણીએ પધારો. એટલે મહારાજ કીર્તન ગાતા ગાતા ગામમાં મીણબાને દરબાર પધાર્યા અને ઢોલિયા પર બિરાજમાન થયા. મીણબાઈએ સુંદર થાળ કરાવ્યો છે, મહારાજને આગ્રહ કર્યો છે કે પ્રભુ હવે જમવા પધારો. અને પછી મહારાજને જળે કરીને પ્રથમ ચરણ ધોવડાવ્યા, પછી મહારાજને નવડાવ્યા અને પછી મહારાજ થાળ જમવા પધાર્યા છે. મીણબાઈએ રસોઈમાં જેટલા ભોજન કર્યા હતા ને બધાએ જમ્યા. કેમ જે મહારાજ જમે તો મીણબા રાજી થાય અને ન જમે તો રાજી ન થાય, એટલે રાજી કરવા બધી વાનગી જમ્યા. અને મીણબા મહારાજને કે મહારાજ જોજો, એક પણ વાનગી પડી મૂકતા નહીં, એક એક વાનગી જમવાની છે અને ઝાઝાવાના બનાવી મેલાલા. મહારાજ કે પણ આટલું બધું તમે બનાવો હેથકનું કે તું કેવી રીતે જમું, તો કે નો હાલે કૃષ્ણ અવતારમાં તો તમે 16108 રાણીઓના થાળ જુદા જુદા સ્વરૂપે જમતા ને આજ કેમ નથી જમતા, કેશ આજ વાંધો શો પડ્યો છે, પ્રેમમાં પ્રેમમાં ડોશી આવું બોલે છે. મહારાજ કે સારું લાવો, બધું મહારાજ જમ્યા હો એમની મરજી પ્રમાણે ઘણું જમ્યા. પછી ચલું કરી મુખવાસ લઈને મહારાજ ઢોલીએ બેઠા છે. પ્રેમી જનના પ્રેમને પૂરા કરે ભગવાન, પ્રેમી જનના પ્રેમને પૂરા કરે ભગવાન, જેવા જેના સંકલ્પ હોય સુખ આપે તેવા નિદાન, નક્કી એવા ભગવાન સુખ આપે છે. મહાપ્રેમિયા મીણબા વળી સમજણનો સાગર. મીણબા કેવળ પ્રેમી નહોતા, એને સમજણનું અંગ હતું. આ બહુ સારું, કેવળ પ્રેમી હોય ને એ ઉપાધિ બહુ કરે. મહાપ્રેમિયા મીણબા વળી સમજણ નો સાગર, સહજાનંદ ને મન ગમતા વશ્યા જાણી નિજ ઘર. એના આત્માને મહારાજે પોતાનું ઘર માન્યું ને સદાય ત્યાં રહ્યા, ને એના બાહ્ય ઘરમાં તો રહ્યા જ. ભક્ત રાખે ભગવાનને ખૂબ પ્રેમથી રાખે હૃદયમાં, અને હરિ વસે ભક્તની માય, અરસ પરસ રહે એકતા,
અરસ પરસ બે ને એકતા રહે,
અને સુખ લૂટે ભક્ત સદા, સુખ લૂટે છે ભક્ત સદા.
હવે એક ચરિત્ર બહુ સરસ. એકવાર મારા સંઘ સાથે વાંક્યા ગામે મોકા ખાચરને ઘેરે પધાર્યા. આ મીણબાના ભત્રીજાઓ થાય. મોકા ખાચર મહારાજને કે ભલે ભલે સંતો સાથે આપ દયાળુ પધાર્યા, સંતોને આજ્ઞા કરો સરસ મજાની રસોઈ બનાવે. મહારાજ કે ગાંડા થવામાં બાપુ આજ તો એકાદશી છે. મોકો ખાચર કે ભણું આવું કાણું બોલતા છો, અક્ષરધામના અધિપતિ સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ તમે, અને તમારા ચરણ અમારા ગામમાં થયા, અને ભણું આઈ એકાદશી હોય. એ તો હોય મારા શત્રુને ત્યાં કે આઈ એકાદશી કેવી, મારા નાશ એમ પાઘડું પગમાં મૂકીને બાપુએ ભારે વિનય વિવેક ભાવથી કર્યો. મહારાજ કે સંતો અમે તો ભક્તને આધીન છે, કરો લાડવા. પણ મહારાજ આજ એકાદશી છે ને, હવે જ આવા દો ને એકાદશી. વાંકિયામાં મોકા ખાચરને ઘેરે એકાદશીને દિવસે રસોઈ બનાવીને મહારાજ જેમાં સંતોને જમાડ્યા હતા આવું બની ગયું હતું. એ મેં ગાયું, થઈ ગયું આવું કેમ કરી લ્યો.
માટે સમજી દિલનો સાચો કરવો પ્રેમ, એવા પ્રેમીને જોઈને હરી તોડી નાખે છે નેમ, એવા પ્રેમીને જોઈને હરી તોડી નાખે છે નેમ,
તોડી નાખે ને. વાંકિયામાં મોકા ખાચર ને ત્યાં રાત રહ્યા છે, અને બીજે દિવસે એટલે કે બારિશને દિવસે મહારાજ કરિયાણા મીણબાઈને ઘેરે પધાર્યા. ત્યાં એક રાત રહ્યા, બીજે દિવસે ચાલવાની તૈયારી કરી ત્યારે મીણબા કે મહારાજ જમ્યા વિના નહીં જવા જાઉં, જમીન જાજો. હે નોંધારાના આધાર, મારા દિલની ધડકણ, નેણાના શણગાર, જમ્યા વગર નહીં જવાય નાવલિયા નાથ. મહારાજ કે જમવા રોકાવું નહીં, ડોહી કીધું ને તમને. મહારાજ જમીન જાઓ બાપા, દુબળી ગરીબડી તમારી ભગતડીનું સ્વાહારું દૂભવો છો, જમીન જાઓ. મારો આગ્રહ છે આ સંતોને તમે બધા ભૂખ્યા જાશો ને ક્યાં જઈને જમશો, પેટ ભળશે, જમતા જાઓ પ્રભુ. મહારાજ કે જમવા રહેવું નથી. મીણબાઈ ઘણી આજીજી કરી તો પણ મહારાજ નો માન્યા, તે નો જ માન્યા. મીણબાઈને હૃદયમાં લાગી આવ્યું કે મારો વાલો સંતોને ભૂખ્યા લઈ જાય. પલોઠી વાળી મહારાજની મૂર્તિને હૈયામાં ધારી ધ્યાનમાં બેસી ગયા, અને પ્રેમની વૃત્તિથી મહારાજના ચરણ બાંધ્યા, અને પ્રેમરૂપી વૃત્તિથી બધા સાધુના ચરણ બાંધી દીધા. પ્રત્યક્ષ પ્રમાણ મહારાજના અને સાધુના બધાના પગ બંધાઈ ગયા. ઊભા થઈને હાલવા કરે પણ કોઈથી હલાય કે ઊભું થવાય નહીં એવું થઈ ગયું. સાધુ કે અમને આ પગ કોને બાંધ્યા. મહારાજ કે અમારા કોઈ કે બાંધ્યા છે. અરે પણ આ કાંઈ દેખાતું નથી, દોરડા નથી, હાંકળ નથી, ના હલતા નથી. સંતો મુજાણા કે આવું જ ક્યાંય થયું નથી કોઈ ગામમાં, કરિયાણા પહેલ વહેલું થયું. હે મહારાજ હવે શું કરશું. મહારાજ કે આ બધા કામમાં મીણબાના છે. હે કે મીણબા, અમારી મૂર્તિ ધ્યાનમાં ધારીને પ્રેમની વૃત્તિથી તમારા ને મારા ચરણ બાંધીને બેઠા છે, થાળ નહીં કરો ને સંતો નહીં જવાય. હવે આપણે નમતું મેલવું પડશે. મહારાજ અમારે ઈચ્છા હતી જાય લાડવા બાડવા ખાઈને નીકળવાની, પણ તમે હઠ પકડી પછી માયના નહીં તે કરવું હું જોઈને મીણબાની સામર્થ્ય. પછી મહારાજ એવું બોલ્યા કે મીણબા અમારા પગ છોડો, તમારા પ્રેમની આગળ હારી ગયા છીએ આજ. આવું બોલવું પડ્યું. મીણબા તમારા પ્રેમની આગળ અમે હારી ગયા છીએ આજ, કરો થાળ અમે જમશું એમ પ્રેમે બોલ્યા મહારાજ, એમ પ્રેમે બોલ્યા મહારાજ. પ્રેમને વશ છે પાતળ્યો, પ્રેમથી જાય બંધા,
કોટી ઉપાયે પણ ન રહે તે પ્રેમથી રોકાઈ જાય, તે પ્રેમથી રોકાઈ જાય.
બાકી હોવાનાની હાકળ એ ન બંધાય, ન રોકાય, પણ પ્રેમથી રોકાય છે.
પ્રેમ જોઈએ દિલનો દેખાડે ન થાય કામ.
અંદરનો જોઈ ઊંડો નક્કર સાચો શુદ્ધ પ્રેમ.
પ્રેમ જોઈએ દિલનો પણ દેખાડો કરે ન થાય કામ.
કોકના વાદ લીધે કોકનું જોઈને એમ રિહર્સલ મારીએ ને, ઔપચારિકતા નથી, ફિલ્મ ઉતારવાનું, અભિનય નથી કરવાનો, આમાં તો વાસ્તવિકતા જોઈ તો ભગવાન રોકાય, નિમ તોડે ને પગ બંધાય, બાકી મેળ ન ખાય.
એજી પ્રેમ જોઈએ દિલનો દેખાડે ન થાય કામ.
ઢોંગી કપટી ભગતને ઓળખે છે ઘનશ્યામ, એવાને ઓળખે છે ઘનશ્યામ.
હવે 10% ભક્તિ હોય ને મારો દીકરો એખો ને 10% દેખાડે લ્યો, તે હવે બીજા તો છેતરાય, પણ કઈ પ્રભુ થોડા છેતરાય. હે, ઓળખી લે કે આમાં કાંઈ લેવા જેવું છે, આમ તો માળો ખોટો વિનયી ને વિવેકી નો ઓવરફ્લો છે. આ ઘણા એવા હોય, હા, કોઈ દી ક્યાંય દેખાવું નહીં, સેવામાં આવવું નહીં, કાંઈ હોય નહીં, એવા સોટી પડે આડા પડીને, અરે અરે આમ તેમ. હવે આ ગોજાને ભલા માણા, આ નડવા તું ક્યાંથી આવી પડ્યો વચમાં વેપારી.
મીણબાઈ અતિ આનંદમાં આવી બહેનોને બોલાવી કે ધોળો ડોસ્યો બધી ભગવાન રોકાણા સંતો રોકાણા, પટાપટ રસોઈ કરો.
મીણબા તો પાછા સત્સંગ પ્રચારક, કેટલી ચેલીઓના ગુરુ, હુકમ થયો એટલે ધોળીને આવી ગઈ બધી ફટાફટ. વાસણ તો પેલા લોટ ઘી ગોળ ચૂલો આ તે ધબડાટી બોલાવી રસોઈ કરીને કહેવો,
સરસ મજાનો થાળ. ભગવાન શ્રી હરિને કહેવડાયું કે આવી જાઓ, પંક્તિ પાડી દો. મહારાજ અને સંતો બેહી ગયા છે અને અતિ આનંદથી પીરસીને જમાડ્યા છે, અને બહેનોની ઈચ્છા મુજબ મહારાજ ખૂબ જમ્યા અને ખૂબ સંતોને જમાડ્યા.
અને પછી મુખવાસ લઈ અને હસતા હસતા પાઇટ ઉપર સભામાં આવીને બેઠા, અને પછી એવું બોલ્યા, સંતો હરિભક્તો ભાગવત સાંભળ્યું છે તમે? એ સાંભળ્યું હોય પણ કાંઈ યાદ ન હોય ને બધું. મહારાજ, એટલે આ ભાગવતમાં એમ લખ્યું છે કે ભક્ત પ્રેમરૂપી દોરીથી ભગવાનના ચરણ બાંધી દે છે, એવા ભક્તના હૃદયને ત્યાગ કરવા માટે ભગવાન ક્ષણ માત્ર પણ સમર્થ થતા નથી, અખંડ એને વશ વર્તે છે, એ ભાગવતમાં લખ્યું છે. તે વાત આજ આ મીણબાઈએ સત્ય કરી બતાવી છે. આવું બોલ્યા બોલો, એ વાત આજ મીણબાઈએ સત્ય કરી બતાવી છે. આમ મહારાજને વખાણવા પડ્યા, સિક્કો મારી દીધો, એટલે મીણબાને ગોપીઓ કરતા હવાઈ કીધી. હરિલીલામૃતમાં લક્ષ્મીજીને રાજા કરતાય હવાયા કીધા છે. રાજ્યો આવી અદ્ભુત વાત કરિયાણામાં બની. પછી મહારાજે કહ્યું, મીણબાઈ, હા મહારાજ, કે હવે રજા આપશો? હવે રજા આપો તો જઈએ, આમ કરગરવું પડે, શું થાય. ત્યારે મીણબાઈએ કહ્યું, હે પ્યારા, હે આખરડીના તારા, મન તો નથી થતું જવા દેવાનું, પણ તમને કાંઈ બહુ હેરાન ન કરાય. હે ફૂલને ખાલી ઊંઘાય પછી મચળી ન ખાય.
આપીએ વિદાય પણ દિલ નથી માનતું, મન નથી માનતું.
આપીએ વિદાય પણ દિલ નથી માનતું, મન નથી માનતું.
આપીએ વિદાય પણ દિલ નથી માનતું, મન નથી માનતું.
હે મહારાજ, જવા દેવા છે, અમારે ના ક્યાં છે, પણ દિલ નથી માનતું,
મન નથી માનતું.
જાવ છો જીવન તમે, નથી અમને ગમતું, જરાય નથી ગમતું.
જાવ છો જીવન તમે, નથી અમને ગમતું, જરાય નથી ગમતું.
દિલ નથી માનતું.
કરીએ કેમ ધીરયા મે અજ્ઞાની જીવડા,
કરીએ કેમ ધીરયા મે અજ્ઞાની જીવડા,
ધરીએ કેમ ધીરયા મે અજ્ઞાની જીવડા, કેરા દીવડા
ચાલ્યા જાઓ છો તમે નયન કેરા દીવડા,
નયન કેરા દીવડા નથી દેવા જાવા પણ ક્યાંય નથી ચાલતું અમારું નથી ચાલતું હો, દિલ નથી માનતું મન નથી માનતું,
દિલ નથી માનતું મન નથી માનતું,
આંસુ પાડી વિનવયે હે શ્યામળા,
નયનાથી આંસુ પાડી વિનવયે હે શ્યામળા,
નયનાથી આંસુ પાડી વિનવયે હે શ્યામળા,
નયનાથી આંસુ પાડી વિનવયે હે શ્યામળા,
ફરી પાછા નાથ ભાવતું નથી નાથ ભાવતું,
હવે અમને નથી નાથ ભાવતું જરાય નથી ભાવતું,
હો આપીએ વિદાય પણ દિલ નથી માનતું મન નથી માનતું, છો જીવન તને નથી અમને ગમતું જરાય નથી ગમતું,
જાઓ છો જીવન તને નથી અમને ગમતું જરાય નથી ગમતું,
જીવન સુખ આપ્યું કદી નહીં ભૂલે,
જીવન સુખ આપ્યું કદી નહીં ભૂલે,
હો જ્ઞાન જીવન સુખ આપ્યું કદી નહીં ભૂલે,
તારો
પિયા મારા શાનાથી મુલાવીએ, શાનાથી મુલાવી હે તારું માણા પછી ચેન નથી પાડતો હયું રહ્યું રડતો સુખ તારું માણ્યા પછી ચેન નથી પાડતો હયું રહ્યું રડતો આપીએ વિદાય પણ દિલ નથી માનતું મન નથી માનતું છો જીવન તમે નથી અમને ગમતું જરાય નથી ગમતું જરાય નથી ગમતું મન નથી માનતું આવો એમનો નેહ જોઈ મહારાજ બહુ રાજી થયા છે. મીણબાએ અવારણા લઈ પાલો પાછરી પરબ્રહ્મને વંદન કર્યું ને કહ્યું કે નાથ સુખે પધારો, અમારા જેવા તો આપને ઘણાય, તમે અમારે એક છો પણ તમારે ઘણાય માટે હવને રાજી કરો, હવને સુખ આપો. કેમ જે મીણબાઈ સમજણના અંગવાળા હતા, કેવળ પોતામાં જ પરમેશ્વરને પૂરી રાખે એવા નહોતા, હવને ભગવાનનો લાભ અપાવે એવા, સૌ ભગવાનનો લાભ લે ને સૌ સુખિયા થાય એવો એમનો ઉદાર ભાવ હતો. ભગવાન શ્રીહરિ કરિયાણાવાસી ભક્તોના પ્રેમને પૂરા કરી અને ગઢડા પધાર્યા છે. મીણબાને મહારાજના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવાનું ખૂબ અંગ હતું. ભગવાનને ભૂલવા જ નહીં, અખંડ સંભાળવા, કાળજીપૂર્વક સંભાળવા, એમની વૃત્તિઓ સતત ભગવાનના સ્વરૂપમાં વળગેલી રહેતી. હાલતા ચાલતા કામકાજ કરતા હોતા ખાતા પીતા મહારાજના સ્મરણમાં એમનું મન રહેતું હતું. એટલે અખંડ વૃત્તિ રાખનાર આ મહામુક્ત હતા. એથી જ એમનામાં મહારાજે પોતાનું ઐશ્વર્ય પ્રકાશ્યું હતું. જે કોઈ ભગવાનના સ્વરૂપમાં અખંડ મનની વૃત્તિ રાખે એનામાં મહારાજનો વાસ થાય છે, મહારાજનું ઐશ્વર્ય પ્રગટ થાય છે. એટલે એ જે ઈચ્છે તે થાય એમ મીણબા જે ઈચ્છે તે થતા હતા. વિક્રમ સંવત 1869માં મોટો કાળ પડ્યો હતો, જેને 69 આપણે કાળ કહીએ છીએ. એ વખતે કરિયાણામાં મીણબાના કુટુંબને અન્નાદિકની તાણ વર્તાતી હતી. તેથી મીણબાએ પોતાના દિયર દાહા ખાચરને એમ કહ્યું કે દિયર, આપણે થોડી મુશ્કેલી છે, માટે આ 1.5 વર્ષની જે ગાયની વાસળી છે એને ખાણ મૂકો અને દોવા બેસો, દૂધ આવશે. કે બા સાચું? કે હા, મારા વચનમાં વિશ્વાસ રાખો. મીણબાના વચનમાં વિશ્વાસ રાખી થોડું ખાણ મૂકીને દોવા બેઠા એટલે વાસળીએ 5 લિટર દૂધ કાઢ્યું. મીણબાએ કહ્યું કે આમ કાયમ ખાણ મૂકી અને દૂધ દોજો એટલે આપણું ગુજરાન ચાલશે. એટલે આખું વર્ષ ખાણ મૂકીને દોવા બેસે અને વાસળી 5 લિટર દૂધ આપતી હતી. આવી રીતે કાળમાં મીણબાની વચન સિદ્ધિનો ઉપયોગ થયેલો અને એમાંથી આખા પરિવારનું પોષણ થયું હતું. અખંડ શ્રીહરિની સ્મૃતિ રાખવાથી મીણબામાં આવી તો અનેક સિદ્ધિઓ પ્રગટી હતી, કેટલીક સામર્થ્યો હતી જે આપણે સાંભળી. વાલા ભક્તો, આ બધો જ પ્રતાપ સર્વ અવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં સ્નેહને કારણે અખંડ રહેતી વૃત્તિ છે. તેથી કે આજ જે કોઈ ભગવાનના સ્વરૂપમાં પ્રેમથી વૃત્તિ રાખ્યાનો અભ્યાસ કરે ને હેતથી ભગવાનની સાથે સ્મરણમાં રટણમાં વિચારોમાં સતત રહ્યા કરે, સતત ભગવાન સંભાળ્યા કરે, એવા ભક્તને ભગવાન આજય વશ થાય છે અને એમનું દરેક કાર્ય ભગવાન પોતે કરે છે. એમના તમામ સંકલ્પો ઓટોમેટિક પરમેશ્વર જ ફલિત કરતા હોય છે. એવો ભગવાન સ્વામિનારાયણની મૂર્તિને સંભાળ્યાનો, અખંડ વૃત્તિ રાખ્યાનો, હેત કર્યાનો પ્રતાપ છે. આ પરમ સત્ય વાત છે. કોઈ અખતરો કરવો હોય તો કરજો. અખંડ સ્મૃતિનો મહિમા ગ્રંથોમાં છે અપાર, અખંડ વૃત્તિ રાખે તેમાં થાય શ્રી હરિને પ્યાર. અખંડ સ્મૃતિનો મહિમા ગ્રંથોમાં છે અપાર, અખંડ વૃત્તિ રાખે તેમાં થાય શ્રી હરિને પ્યાર. અખંડ વૃત્તિ વાળા ભક્તમાં ઐશ્વર્ય આવે અપાર, તે બોલે તેમ જ થાય છે આ જગમાં નિર્ધાર. અમુક સંત વચન સિદ્ધ ગણાય છે, એનું કારણ આ જ છે. કેમ જે એને પરમેશ્વરની સાથે સતત અખંડ વૃત્તિ એકતાર રહેતી હોય છે, ભગવાનની સાથે એકાત્મતા થઈ હોય છે, એટલે એ બોલે એમ થતું હોય છે આ જગતમાં. કારણ ભગવાનની મૂર્તિની અખંડ સ્મૃતિ. કોઈ પણ રાખે એને આ સિદ્ધિ થાય છે, પણ એ સિદ્ધિનો દુરુપયોગ કરાય નહીં, ને કરો તો મૂર્તિ સાંભળે નહીં, સિદ્ધિઓ જતી રહે. આ તો ભગવાન શ્રી હરિના પ્રેમમાં તરબોળ થવા ને એમાં જોડાઈ જવા, અખંડ ભગવાન સંભાળવા, એ આ મીણબાઈના આખ્યાનનો સાર છે. આજે આણંદના સહજાનંદ યુવક મંડળે શનિ રવિની બે સભાનો ઉત્તમ કાર્યક્રમ ગોઠવ્યો, એનાથી અમે બહુ રાજી થયા છીએ. આવા ઇંડોળામાં હરિવરને આવા ડ્રેસમાં ઝૂલાવ્યા, અમને બહુ આનંદ થયો છે. એટલી વાત સાથે આજની આ સભા અને આણંદ સહજાનંદ યુવક મંડળે આયોજેલા આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરું છું. સહજાનંદ સ્વામી મહારાજ